సంభవ భీతి వేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపః క్రియాఫలం సహజానంద గురుం భజే సదా కరుణామయ చారులోచనం శరణాయాత జనార్తిమోచనం పతితోద్ధరణాయ తత్పరం సహజానంద గురుం భజే సదా. ఓం పరాత్పరాయ పూర్ణ పురుషోత్తమాయ పరబ్రహ్మణే నమో కారణకారణాయ సర్వాధారాయ శ్రీ స్వామి నారాయణాయ నమో. రాజాధిరాజాయ సర్వకర్త్రే మద్వక్త్రే శ్రీహరికృష్ణ మహారాజాయ నమో. సర్వాత్మనే మదాత్మనే శ్రీ సదానంద స్వామినే నమో. సర్వేభ్యో మహాముక్తేభ్యో గురుచరణేభ్యః ప్రకట సాధు భక్తేభ్యో నమో.
విక్రమ సంవత్ 2074 కార్తక్ సూద్ బీజీ చౌథ మంగళవార్ తారీఖ 24 అక్టోబర్ 2017 కుండలధామ కథాస్థల ఉతావళీ గంగాને કિનારે કથા મંડપ. આવતીકાલે કુંડલાધીશ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પાટોત્સવ બર્થડે છે. એ નિમિત્તે સવારમાં ભગવાન શ્રી હરિજી મહારાજનો સ્ટેજ કુટીરે અભિષેક થશે, જ્યાં આપણે રોજ પ્રભાત ફેરી લઈને જતા હતા ત્યાં સવારમાં બધા જ ભાઈઓ બહેનો આવે ત્યાં વાલાવાલા મહારાજનો અભિષેક થશે. એના આપણને બધાને દર્શનનો લાહો મળશે. હરિભક્તો દૂધ દહીં જ્યુસ વગેરે વિવિધ ભાવનાઓ લાવ્યા હોય એનાથી વાલાવાલા સંતો પ્રભુને નવરાવશે. પ્રભુજીનું અભિષિક્ત એ પ્રસાદીભૂત જળ આપણને સૌને પ્રસાદના રૂપમાં મળશે. એનો સમય છે સવારના 6:30 થી 7:30. વેલકમ વેલકમ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી, જય સ્વામિનારાયણ સ્વામી પધારો. હરિયાળા ગુરુકુલથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી એમની સાથે સંત મંડળ આવ્યા છે. સાગર મહોત્સવના આજે દ્વિતીય દિવસે દ્વિતીય પાળીમાં આપણે સૌ પ્રવેશ કરી રહ્યા છીએ. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજના સારભૂત ભાગની કથા ચાલી રહી છે. એકવાર આપણે બધા આ ગ્રંથને શબ્દશઃ સાંભળી ગયા છીએ. હાલમાં એ આખા ગ્રંથમાં સાર સારભૂત ભાગ આપણી નજરમાં આવી જાય એટલા માટે આ કથા થઈ રહી છે. હવે આધારાનંદ સ્વામી આગળની જે કથા લખે છે હું આપને સંભળાવું છું. બરોબર, મહારાજ ગઢપુરમાં હતા એ સમય દરમિયાન ગામ સુંદરિયાણાના હેમરાજ શાહ ધામમાં ગયા. કુંડળથી સુંદરિયાણા બહુ દૂર નથી. અહીંયાથી નોર્થ સાઈડમાં ચાલીએ તો નજીક થાય. એ ગામના એ વણિક ભક્તરાજ હતા. પ્રથમ તેઓ વૈષ્ણવ સંપ્રદાય મીન્સ પુષ્ટિ માર્ગમાં હતા, પરંતુ ગોપાળાનંદ સ્વામીના જોગે એમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો. એમનો આખો કુટુંબ ચુસ્ત સત્સંગી, એમની નાતે એમનો જબરજસ્ત વિરોધ કર્યો. એ વિરોધને કારણે તેમણે એવી નિષ્ઠા રાખેલી કે એ નિષ્ઠામાં ભગવાન સ્વામિનારાયણનો એમને બહુ મોટો રાજીપો મળી ગયો. વર્ષો સુધી એમની નાતે હેમરાજ શાહ અને એના કુટુંબને વિમુખ જાહેર કરેલા. ભલા ભક્તો, તમે આજે તો એની કલ્પના જ ન કરી શકો, કારણ કે આજે એ દેશકાળ ચાલ્યો ગયો. એક જમાનો હતો કે જેની નાત એને વિમુખ જાહેર કરે અને પછી એની નાતના બીજા કોઈ બોલાવે નહીં, આવકારે નહીં, એના કોઈ સગા થાય નહીં, એમના દીકરા કે દીકરીઓના હવે એંગેજ જ થાય નહીં. લવ મેરેજનો એ જમાનો નહોતો, કોર્ટ મેરેજ તો કોઈ કાને સાંભળ્યું જ નહોતું, એ જમાનાની આ વાત છે. એવી જબરજસ્ત આ કુટુંબે નિષ્ઠા રાખેલી, એમાં એમના મોભી હેમરાજ શાહ ધામમાં ગયા. તેથી તેમની નાતે ખૂબ જ ક્લેશ કર્યો. આ નિમિત્તે તેમના પુત્ર વનાશા વગેરેની પ્રાર્થનાથી શિયેરી ગઢપુરથી સુંદરિયાણા ગામ જવા માટે નીકળ્યા. એમની બહુ મોટી નાત જમાડવા માટે આયોજન કરેલું, પહેલા હા પાડી પાછળથી ના પાડી, એવા કોઈને કોઈ એક સંજોગોમાં હેમરાજ શાહના દીકરા વનાશાહે આવીને વાલા મહારાજ પાસે આજીજી કરી. ત્યારે મહારાજે કીધું, દીકરાઓ, જે ખરા ભગવાનના ભક્તો છે એ જ અમારી સાચી નાત છે અને એની અમે નાત છીએ. હાલો, હું મારી આ ભગવી ફોજ લઈને આવીશ, તમારા બાપનું એવું કારજ એટલે કે 12મા 13માનો દાડો કરીશું કે આવું તો તમારી નાતની 700 પેઢીમાં કોઈ દી કોઈનું ન થયું હોય ને એવું ઠેઠ અક્ષર ધામમાં પૂગે એવું કારજ કરશું. આવા ભગવાન રાજી થયા. પછી મહારાજ ગઢપુરથી નીકળ્યા. પીપળિયા, સારંગપુર, ગુંદા, જાળીલા થઈ સુંદરિયાણા નજીક પહોંચ્યા ત્યારે તે શોભાનું વર્ણન કરતા ગ્રંથકાર લખે છે, મહારાજ સુંદરિયાણા પહોંચ્યું હતા એ વખતે મહારાજ ઘોડે બેઠેલા ત્યારે કેવા શોભતા હતા. સરસ વર્ણન છે વાલા ભક્તજનો. મહારાજનું ધ્યાન થાય, ચિંતન થાય, મનન થાય એવી આધારાનંદ સ્વામીની કલમ ચાલે છે. આપ સૌ મહારાજને ધ્યાનમાં ધરતા રહેજો.
અશ્વ પર હરિ જે હ બૈઠત ભય રહે તબ,
અશ્વ પર હરિ જે હ બૈઠત ભય રહે તબ,
શ્વેત સુર વાલ તે હ
શ્વેત સુર વાલ તે હ
શ્વેત ડગલી પે રહે
ગલી પેર રહે,
શ્વેત પાગ જો જે હ શોભિત રહે શિર પર,
શ્વેત પાગ જો જે હ શોભિત રહે શિર પર,
કસો મેરે તે હ
કસો મેરે તે હ
કટી પર તે
શ્રી હરિ અશ્વ ઉપર બેઠા હતા, શ્વેત સુરવાળ તથા શ્વેત ડગલી પહેરી હતી, મસ્તક ઉપર શ્વેત પાક શોભી રહી હતી, કસુંબી રેંટો કમર ઉપર બાંધ્યો હતો, તેના પાલવ સોનેરી અને મોટી મોટી ભાટવાળા હતા. તેની શોભાદાર સોનેરી કોર અતિશય સુહામણી લાગતી હતી અને તેવો સોનેરી કોરવાળો બીજો એક રેંટો ખભા ઉપર ધારણ કર્યો હતો જે જગમગ જગમગ ચમકતો હતો. વળી છટાદાર સોનેરી છત્ર શિયેરીના મસ્તક ઉપર સુહામણું લાગતું હતું. શિયેરી મુખથી મંદ મંદ હાસ્ય રેલાવતા હતા. આવી શોભાને ધરતા થકા શ્રી હરિ ગામ સુંદરિયાણા પધાર્યા. વનાશા પૂજાશા વગેરે ભક્તોએ શ્રીરી તથા સંતો ભક્તોનો ઉત્સાહ ફેર સ્વાગત કર્યું. વનાશેષને ઘેરે શ્રીરીએ ઉતારો કર્યો. સંતો હરિભક્તોને યથાયોગ્ય ઉતારા આપ્યા. રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીરી જમ્યા અને સૌ સંતો ભક્તોને 5 વાર પંગતમાં ફરી શ્રીહરિએ જમાડ્યા. પછી સભા થઈ તેમાં શ્રીરીએ ત્યાંના ભક્તોને ઉદ્દેશીને ધીરજ અને ભગવાન નિષ્ઠા રાખવા વિશે તથા કુસંગથી દૂર રહી હંમેશા સત્સંગ પરાયણ રહેવા વિશે ખૂબ જ વિવિધ વાતો કરી. પછી શ્રીહરિ પહોંચી ગયા. વસંત પંચમીને દિવસે સવારમાં શ્રીહરિ સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરી મંચ ઉપર આવીને બેઠા. સંતો ભક્તોની ત્યાં સભા થઈ. જ્યારે મહારાજ સુંદરિયાણા હતા એ દરમિયાન વસંત પંચમી મતલબ મહાસુદ પંચમી આવી. તે દિવસે વસંત ઋતુનો એ પ્રથમ દિવસ કહેવાય. વસંતના વધામણા થાય એટલે કે રંગોત્સવની શુભ શરૂઆત થાય. ત્યારથી લઈ ફાગણ સુદ પૂનમ સુધી રંગે રમવાના શાસ્ત્રીય દિવસો કહેવાય. વનાશા વગેરે ગામ સુંદરિયાણાના ભાવિક ભક્તોનો ભાવ હતો, મહારાજ અમારે ત્યાં આવો અવસર ક્યારે આવશે, આપ વસંત પંચમી આવી છે તો રંગોત્સવનો અમને સૌને લાભ આપો. મહારાજે હા પાડી. એ જ દિવસની સભા ભરાણી. પછી શ્રીહરિએ સંતોને વાજિંત્ર સાથે વસંતોત્સવના પદ ગાવાની આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામીએ સર્વપ્રથમ વસંત વધાઈનું પદ ગાયું. અહીંયાથી વાલા ભક્તો, ગામ સુંદરિયાણામાં થયેલો વસંતનો રંગોત્સવ આવી રહ્યો છે. આપ સૌ ભલે દેહ કરીને અહીંયા બેઠા છો, પણ મનથી એવી ધારણા કરજો કે આપણે બધા પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની સમક્ષ બેઠા છીએ. મુક્તાનંદ સ્વામી વસંતના પદ સંભળાવી રહ્યા છે અને એ દરમિયાન વાલા મહારાજ એના સંતો ભક્તોનો આપણને આ બધો દિવ્ય દિવ્ય લાભ મળી રહ્યો છે. જો એ ભાવના સાથે આ બધાનું શ્રવણ કરીશું, દર્શન કરીશું, તો આપણને આજે પણ એટલો જ આનંદ આવશે, એવું જ દિવ્ય ફળ થશે. મુક્તાનંદ સ્વામી જે પદ ગાવાનું ચાલુ કર્યું એ પદ નહીં, અહીંયા આધારાનંદ સ્વામીએ એવી જાણ આપી છે કે મુક્તાનંદ સ્વામી જ્યારે ગાઈ રહ્યા હતા ત્યારે મૂર્તિમાન વસંત પ્રગટ થઈને શ્રીહરિના દર્શન કરવા આવ્યો. મતલબ વસંત ઋતુનો જે અધિષ્ઠાતા દેવ હોય એ સાક્ષાત આવ્યો ભગવાન સ્વામિનારાયણના દર્શને એમની પૂજા કરવા માટે. તો મુક્તાનંદ સ્વામીએ કેવી રીતે એ પદ ગાયા હશે, કેવી રીતે એ ઉત્સવ ઉજવાયો હશે, એના માટે હું આપણા વાલા સંતોને વિનંતી કરીશ. આપણને આજે પણ એ મુક્તાનંદ સ્વામીના પદોનો સરસ એવો જ લાભ આપશે અને આપણે બધા મહારાજના એ દિવ્ય ઉત્સવનો લાભ લઈએ.
પુરુષોત્તમ પ્રગટ જબે તબ ઋતુરાજ બસન જય ચમેલે માલતે કેસો ફૂલે સન આજ અનુપામ દિવસ સખીરી વસંત પંચમી આયે અનુપમ દિવસ સખીરી વસંત પંચમી આયે ઓહો આજ અનુપમ દિવસ સખીરી વસંત પંચમી આયે
મહો
વસંત પંચમી આયે આજ અનુપમ દિવસ સખી વસંત પંચમી खेली के तन मन अर्पण के સગીના પ્યાર મારા પિયોડા
આવી રીતે વાલા મહારાજે ગામ સુંદરિયાણામાં નિષ્ઠાવાન હરિભક્તોને રાજી કરવા વસંત પંચમીનો બહુ જ સારો ત્યાં ઉત્સવ ઉજવ્યો. બધા જ હરિભક્તોને ખૂબ સુખ આપ્યું. પછી શિયરી ત્યાંથી ભેંસજાળ, નાગડકા, લોયા, બોટાદ થઈ અને ગઢપુર પધાર્યા. જ્યારે મહારાજ ગઢપુર રોકાયેલા હતા એ દરમિયાન શિયરીજી મહારાજે આધારાનંદ સ્વામીને ચાર ધાતુની મૂર્તિ અને એક પાષાણની મૂર્તિ બનાવડાવવા વડોદરા મોકલ્યા. મંદિરો બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. મૂર્તિઓની જરૂર પડે એટલે મહારાજે આધારાનંદ સ્વામીને આ કામ સોંપ્યું. સ્વામી વડોદરા રોકાણા એ દરમિયાન ત્યાં એક નવી ઘટના ઘટી. એમાંથી સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો સંસારી હરિભક્તો માટે કેટલો દાખલો કરતા હોય છે એ આ કથા બહુ સારું શીખવાડે છે. જેણે સારો વ્યવહાર સંસાર મૂકી દીધો, જગ વ્યવહારથી અલિપ્ત થયા, એવા સંતો, કોઈ સત્સંગી ભગવાનનો ભગત દુઃખી થાય ત્યારે ભગવાનનો ભક્ત જાણીને કેટલું કરે છે. આ કથા મને તમને ભગવાન અને સંતમાં સ્નેહ કરતા શીખવાડે છે, ભાવ વિભોર કરતા શીખવાડે છે કે આપણે ભૂલી જઈએ છીએ પણ મહારાજ અને સંતો આપણા માટે કેટલું કરતા હોય છે. વડોદરામાં સત્સંગી કડિયાઓ નાતના જે કંઈક નિયમો હતા એ સત્સંગને અનુરૂપ ન લાગ્યા એટલે હરિભક્તોએ નિયમ ન રાખ્યા. નાતના નિયમોમાં બંધારણમાં સત્સંગીઓ જોઈએ એવા ન રહ્યા, તેથી વડોદરામાં કડિયા હરિભક્તોને એની નાતે નાતબાર વિમુખ કર્યા. પછી વડોદરાના દિવાનના એક શિલ્પી હતા, એ દિવાનના શિલ્પી કડિયાની હગી માં ગુજરી ગઈ. ડોશી ઉંમર લાયક થતા દિવંગત થઈ અને બરોબર એ જે ડોશી ગુજરી ગઈ એનો હગો જમાય પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ હતો. એટલે ભગવાનના ભગત, એની હાહુ અને એના ઘરવાળાની હગી માં એ ગઈ, એ નાતે આ લોકોને વિમુખ કરેલા. હવે જોવા જેવી થઈ. જ્યારે પુરુષોત્તમભાઈની સાસુનો દાડો કરવાનો થયો ત્યારે આખી નાત જમાડવામાં આવેલી, પરંતુ એ નાતને જમાડવામાં એ ડોશીનો હગા જમાઈ પુરુષોત્તમ અને એની સાથે રહેલા બીજા થોડાક સત્સંગી કડિયા ભાઈઓ એને એ લોકોએ આમંત્રણ ન આપ્યું કે તો સ્વામિનારાયણના ધર્મમાં માને છે, આપણા નાતના બધા જ નિયમોમાં રહેતા નથી, એ તો શિક્ષાપત્રીના નિયમોમાં રહે છે. નાચમાં રહેવું હોય તો શિક્ષાપત્રી ભિક્ષાપત્રીનું કાંઈ નહીં, એ કરો કે ન કરો ચાલશે, નાચ એ નાચ નાચ પહેલે, એવું એ લોકો એવા કડક આછે કામ લીધું. તેથી આ બધા જે સત્સંગી ભક્તો હતા એમણે દુઃખી દુઃખી થઈ અને આધારાનંદ સ્વામીને વાત કરી. દુઃખી એટલે થયા કે જે ડોશી ગુજરી ગઈ છે એ ડોશીના દીકરાઓ વડોદરાના ડાઘિયા કૂતરા જેવા દિવાનના બહુ નજીકના માણસો હતા. એ સત્સંગનો કટ્ટર દુશ્મન હતો. જો આ લોકો નાચબાર રાખે તો એ દિવાનની ચડામણી થવાથી ગમે તે સંજોગો આવી શકે. એટલે હરિભક્તો દુઃખી થયા કે અમારા ઘરમાં કુટુંબમાં કંકાસ થશે, હવે શું કરવું. આધારાનંદ સ્વામીને જ્યારે વાત કરી ત્યારે આધારાનંદ સ્વામીએ આ માટે બહુ બહુ દાખલો કર્યો. નારૂપણ નાનાને મળ્યા, નાનાએ જોઈ એવો કાંઈ બહુ રસ ના લીધો. એમણે પોતાની લાચારી દર્શાવી. છેવટે સર્વ જગ્યાએ એવું સાંભળવા મળ્યું કે ભાઈ અત્યારે તો કળજુગ છે, જે જેટલી વધારે લાંચ ખવડાવી શકે એનું અત્યારે વધારે ચાલે. એમ કહેવાનો મતલબ એમ હતો કે તમારે જો આમાં કંઈક સુખદ પરિણામ જોતું હોય તો તમે પણ થોડાક રૂપિયાની થોકડીયું લાંબી કરો. આ તો ભાઈ રાજકાજ છે, અહીંયા બધે એવું જોઈએ. હરિભક્તોને વધારે આઘાત પહોંચે એવી વાત થઈ. આધારાનંદ સ્વામીને બહુ જબરો ફટકો લાગ્યો. એક સંતનું દિલ દુભાણું કે બીજા બધા તો જે હોય તે નારૂપણ નાના, તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો, સયાજીરાવ સરકારના સગા સાળા છો, રાજકાજમાં પણ તમે બહુ આગેવાન છો, અને ભલા માણસ તમે થઈને હરિભગતનું કાંઈ સાંભળો નહીં. હરિભગત માટે થઈને એક સાધુ તમારી પાસે આવે અને તમારી જેટલી સત્તા પહોંચ લાગવગ ઓળખાણ હોય એ કાંઈ ભગવાનના ભગત માટે કામે ન લગાડો તો તમે હરિભગત છો કે શું છો? શીખવા જેવું છે. હાલમાં પણ હું અને તમે આ દુનિયામાં છીએ, આપણી પાસે ધન હોય, સત્તા હોય, સંપત્તિ હોય, ઓળખાણ હોય, લાગવગ હોય, આપણા પાસે કોઈ કળા કુશળતા કે વીટો પાવર હોય, એ ભગવાનના ભક્તને જરૂર પડે ત્યારે જો કામ ન આવે તો આપણે હરિભગતમાં ફેલ ગયા કહેવાય. પછી આધારાનંદ સ્વામી રામચંદ્ર વૈદ પાસે ગયા. એ પણ સત્સંગી હતા. વૈદે કીધું, સ્વામી ફરી હવે તમારે ધક્કો નહીં ખાવો પડે, મારાથી થાય એટલું કરી છૂટીશ બસ. ને વૈદ સયાજીરાવ સરકાર પાસે ગયા, બધી માંડીને વાત કરી. સરકાર સમજ્યા, એમણે ડાયરેક્ટ હુકમ કર્યો, હો દિવાન બિવાન ક્યાંય પડ્યો રહ્યો? દિવાન તો ક્યાંય હોકો ચલમ કરતો હતો. અને સયાજીરાવ સરકારે સીધે સીધો હુકમ કર્યો ઓલી નાચ ઉપર, અને બીજે જ દિવસે બરોબર ઓલો ડોશીનો દાડો લાડવા વાળી કરવાની હતી. અને આ જ સયાજીરાવ સરકારનો હુકમ આવ્યો કે કડિયાની કુસંગી નાચને કહી દેજો, ઓલા ચાર સ્વામિનારાયણના સત્સંગી કડિયાઓને નાચમાં બોલાવ્યા વિના જો એક પણ જમ્યો તો ગાંઠિયા હોંહરા કાઢી નાખી. સરકારનો ઓર્ડર આવ્યો ભાઈ. છેવટે બધા ભીમમાં આવ્યા અને જેણે જેણે વિમુખ કર્યા હતા એ જ બધા ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ કરી પગે પડીને આપણા સત્સંગીઓ નાચમાં લઈ ગયા. જ્યારે નાચનો ડખો પતી ગયો ત્યારે નારૂપણ નાના આધારાનંદ સ્વામીની પ્રશંસા કરવા લાગ્યા. એણે આવી તો કલ્પના નહીં કરેલી હો કે આવડા મોટા વડોદરાના સામ્રાજ્યમાં સ્વામિનારાયણ ભગવાનના એક સાધુ આવું કરિશ્મા ભર્યું કામ કરી શકશે, આવું પરિણામ આવશે એવી એણે ધારણા જ નહીં કરેલી. કારણ કે પેલો દિવાન તો એવો ડાઘ્યો હતો કે એનાથી તો સયાજીરાવ સરકારી બીતી, કોણ એની સામે પડે. તેમ છતાં આવું મોટું કામ થયું એટલે આધારાનંદ સ્વામીની પ્રશંસા નારૂપણ નાના કરવા લાગી. જ્યારે આધારાનંદ સ્વામીના વખાણ કર્યા ત્યારે આધારાનંદ સ્વામી જે બોલે છે ને, એ મારા વાલા સંતો આપણે ધ્યાનમાં લેવા જેવું છે. બહુ જ સારો કામનો પોઈન્ટ છે. ભગવાનના ભક્તોને દુઃખ આવે, મુશ્કેલી આવે અને સંત નિસ્વાર્થ ભાવે પરમાત્માને પ્રાર્થના કરે, કંઈક ભાગ લે, પોતે કોઈ મદદ કરવા ચાહે, ત્યારે આ સર્વાવતારી પીળા વાઘાવાળા પુરુષોત્તમ નારાયણ કોઈને અને કોઈને નિમિત્ત બનાવીને કામ કરતા હોય છે. મારો વાલો એવું વિચારે છે કે સત્સંગીઓનું તો જે પ્રારબ્ધ હોય તે પણ મારા સંતે અરજી નાખી એને શું સ્વાર્થ છે. મારા સાચા સંત એક સત્સંગી ગ્રહસ્થ માટે આજીજી કરે છે, હવે એને મારે ઠુકરાવાય નહીં. સંતની આજીજી વિનંતી અને પ્રાર્થના, પરંતુ અંતે સામર્થ્ય સહજાનંદની હોય છે. આ આધારાનંદ સ્વામીને યથાર્થ સમજાય છે, ઘણી વખત અમે ભૂલી જતા હોઈએ છીએ. આજ આધારાનંદ સ્વામીની આ વાતથી એ વાત ખૂબ દ્રઢ કરવા જેવી અહીંયા ચોપાઈઓ છે.
સંત મે પ્રતાપ દેખાવે જીતના સિંહારી કે દેખના સબ જીતના
સંત મે પ્રતાપ દેખાવે જીતના સિંહારી કે દેખના સબ જીતના
સિંહારી કે પ્રતાપ જોતા કો સંત મે પ્રતાપ રહે તે હીતા એની સમજાત હરિજન રહે તીતા
સંત મે પ્રતાપ રહે તે હીતા એની સમજાત હરિજન રહે તીતા
એની સમજાત હરિજન રહે તીતા
પ્રભુના પ્યારા સંતોમાં જે કંઈક પ્રતાપ દેખાય તે બધો પ્રતાપ આખરે શ્રી હરિજીનો જ છે એમ જાણવું, એમ જોવું. શ્રી હરિનો પ્રતાપ વધારે ને વધારે દેખાડવા માટે, જણાવવા માટે, સૌને આ પરમાત્માનો પ્રતાપ છે એમ જણાય, સમજાય તે માટે શ્રી હરિજી સંતમાં રહીને અપાર પ્રતાપ દેખાડે છે. એમ જે સમજે છે તે જ સાચા ખરા સુગ્ન સત્સંગી ગણાય છે. ભગવાનને છોડીને સંતમાં પ્રતાપ રહ્યો છે એમ જે સમજે છે તે હરિભગત જેનો પ્રતાપ સમજે છે તેનો ભગત છે. જબરજસ્ત ડાયલોગ છે. પરમાત્માને કારણે આ પ્રતાપ છે એ વાત કોઈ ભૂલી ગયા. એ વાત ભૂલ્યા પછી એ હવે જેનો પ્રતાપ માને એનો એ ભગત, એ સાધુનો પ્રતાપ માને તો સાધુનો, ગ્રહસ્થ સત્સંગીનો પ્રતાપ માને તો એનો, કોઈ જંતર મંતર ડાકલા ભૂવાવાળાનો માને તો એનો ભગત છે. ખરેખર આખરે પ્રતાપ એક મારા પ્રભુનો હોય છે. પરમાત્મા આપણને સુખી કરવા, દુઃખથી ઉગારવા કોઈની પ્રાર્થના સાંભળે છે અથવા કોઈને નિમિત્ત બનાવે છે. આ વાત ન ભૂલવી જોઈએ. આવો શ્રી હરિના સાચા સંતનો મત છે. સત્સંગમાં પણ જેટલો કાંઈ પ્રતાપ દેખાઈ રહ્યો હોય તે બધો શ્રી હરિનો જ પ્રતાપ છે તેમ સુગ્ન સંત હરિભક્ત સમજે છે. આપણે બધા આ સંપ્રદાયમાં બીજા બધા કરતાં વધારે સુખી હોઈએ, સારા હોઈએ, એનો મતલબ એ નહીં કે એ આપણો બધો પ્રતાપ આપણામાં ઉતર્યો છે. પરમાત્માનો પ્રતાપ આપણે બધા માણી રહ્યા છીએ. જગતમાં કોઈ એમ કે સ્વામિનારાયણિયા સુખી બહુ, એનો મતલબ ભગવાન સ્વામિનારાયણ એના ભક્તો એના સંતો દ્વારા બહુ જ સારું કામ કરી રહ્યા છે, એ આપણે સમજવું જોઈએ. અહીંયા એકવાર માયાભાઈ આહીર આવેલા, આઈ થિંક એક વર્ષ પહેલા હશે કે એના બે વર્ષ પહેલા, લાસ્ટ યર આવ્યા હતા શિબિરમાં, ચોવીસમી શિબિરમાં હશે. અહીંયા બેઠા બેઠા એમનો કાર્યક્રમ આપતા હતા, આવું સરસ ઓડિયન્સ જોઈને માયાભાઈ એવું બોલ્યા કે પ્રોગ્રામો તો દુનિયામાં બહુ જગ્યાએ હું આપું છું, પણ આ ઉજળો સંપ્રદાય, નાયેલું ધોયેલું ઉજળું ઓડિયન્સ છે, આ જ મને બોલવાનો પણ કંઈક આનંદ આવી રહ્યો છે. તો આપણે બધા આમ કોલર હરખા કરી લેવાય, માયાભાઈ અમે બધા ના ના, તો આપણે પણ ભૂલ ભરેલા કહેવાય. આપણે સમજવું જોઈએ બાપ આમનો પ્રતાપ છે. આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને અમને એવા નિયમો, ધર્મો, એવા સંતો, એવો સત્સંગ આપ્યો છે કે એ આખરે આ બધો પ્રતાપ અમારામાં દેખાય છે. અને માની લ્યો આપણા જીવનમાં સ્વામિનારાયણ ભગવાન ન હોય, શિક્ષાપત્રી ન હોય, આવા સંતો અને આ જોગ ન હોય, તો આપણે હવ આવા હોઈએ? એટલે એ પ્રભુનો પ્રતાપ છે વાલા ભાઈઓ. સત્સંગમાં પણ જેટલો કાંઈ પ્રતાપ દેખાઈ રહ્યો હોય તે બધો શ્રીહરિનો જ પ્રતાપ છે તેમ સુજ્ઞ સંતો ભક્તો સમજે છે. જે લોકો ભગવાન સિવાય બીજા કોઈનો પણ પ્રતાપ સમજે છે તે હરિભક્તોની ખરી રીત નથી. સાવધાન, એક પરમાત્મા સિવાય બીજાનો પ્રતાપ આપણે માની લઈએ છીએ એ આપણી સાચી રીત નથી. એટલે આપણે રીત બહાર સત્સંગી છીએ, આપણી સમજણ ખોટી છે. તે રીત તો સત્સંગ બહારના લોકોની છે. વડોદરા નરેશે નારૂપન નાનાને મોટા હરિભગત જાણીને સારો અધિકાર આપ્યો હતો. સરકારને તેમના ઉપર ખૂબ વિશ્વાસ હતો, તેથી નારૂપન નાનાએ આધારાનંદ સ્વામીને કહ્યું કે સરકારને શ્રીહરિ ઉપર વિશેષ ભાવ થાય તેવું હવે તમે મને કંઈક શીખવાડો, કેમ જે તમે શ્રીહરિની સમીપે રહેનારા છો. મારી એવી ઈચ્છા છે કે સ્વામિનારાયણ ભગવાન એકવાર વડોદરા પધારે. આપણા વડોદરા નરેશ એમનાથી પ્રભાવિત છે, એમનો ઉદ્ધાર થાય, મારી બહેનનો, અમારા આખા કુળ કુટુંબનો, આખા રાજ્યનો, પ્રજાજનોનો ઉદ્ધાર થાય તો કેવું સારું. ત્યારે સ્વામીએ કહ્યું કે જો તમે જાહેર ન કરો તો હું તમને પત્ર લખવાની રીત બતાવું, બસ મારું નામ જાહેર નહીં કરવાનું. નારૂપન નાના એ વાતમાં સંમત થયા, તેથી સ્વામીએ જે રીતે સરકારને શ્રીહરિમાં સ્નેહ વધે તે રીતે નારૂપન નાનાને પત્ર લખવાની રીત શીખવી. પછી નારૂપન નાનાએ સયાજીરાવ સરકાર પાસે તે રીતે પત્ર લખાવ્યો. તેમાં લખ્યું કે હે હરે, મારા દેહના રોગનું તો કાંઈ નહીં, પણ આપના દર્શન ચરણ સ્પર્શથી મારો જન્મ મરણનો રોગ મટશે, આમ જાણી મને આપમાં ભાવ થયો છે, તો આપ કૃપા કરી દર્શન આપજો. સયાજીરાવ સરકારના શરીરમાં એ જમાનામાં ઘણાક રોગ હતા. કોઈને એવું લાગે કે રોગી રાજા છે ને, એટલે સ્વામિનારાયણ ભગવાનને તેડાવવાનો આગ્રહ કરે છે, કારણ કે આશીર્વાદ લઈને હાજર થવું છે. એટલે એમણે ખુલાસો કર્યો કે મારા દેહમાં રોગ છે, એ તો મારું પ્રારબ્ધ જે હોય છે, પણ જો હે પરમાત્મા શ્રીહરિ, તમારા દર્શન થાય, તમારા ચરણ સ્પર્શ મને થાય, તો મારા જન્મ મરણનો રોગ મટી જાય, એટલો મારે ભાવ છે. પછી તે પત્ર દૂત દ્વારા ગઢપુરમાં શ્રીહરિને મળ્યો, તે વાંચીને શ્રીહરિએ તેના ઉપર પત્ર લખાવ્યો. તેમાં એવી વાત લખાવી કે તમે ઘણા ભારે બુદ્ધિમાન છો હો સયાજીરાવ, તમે વિચારીને રોગનું નિમિત્ત ઉપજાવ્યું છે, લોકોને ઉત્તર દેવા માટે તમે વ્યાધિનું નિમિત્ત દર્શાવ્યું છે. કદાચ કોઈ એના કચેરીના માણસો બીજા ત્રીજા એવો વિરોધ ઉઠાવે કે મહારાજા, તમે આખા વડોદરા રાજ્યના રાજા છો, તમે કોઈ એકને આટલું બધું માન સન્માન આપી અને તમારા રાજ્યમાં બોલાવો, તો આપણા રાજ્યમાં તો કેટલાય પંથ છે, કેટલાય ધર્મ છે, કેટલાય ધર્માચાર્યો છે, તો વિરોધ થાય. આવો તેવો કોઈ બોલે ત્યારે જવાબ દેવા માટે તમે રોગને નિમિત્ત ઊભો કર્યો છે કે ભાઈ હવે મારે તકલીફ છે, બીમારી છે, એટલે સજાનંદ સ્વામીને બોલાવ્યા છે. આવું તમે ઉપર બહાનું કાઢ્યું છે, પરંતુ સાચો તમારો ભાવ છે એ અમે જાણ્યો છે. ખરેખર સ્વામિનારાયણ ભગવાન સયાજીરાવ સરકારને જે લેટર લખે છે ને, એમાં આપણા જેવા બધાની એક વાસ્તવિકતા લખે છે. કદાચ મને ને તમને પણ થોડી થોડી ટચ થાય, જરાક ચેક કરવા જેવી વાત છે. મહારાજ વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ ઉપર પત્રમાં આ વાત લખે છે, બહુ સરસ છે.
વ્યાધિ બિન કો દીન જનન ભજત ભગવાન યહ,
વ્યાધિ બિન કો દીન જનન ભજત ભગવાન યહ,
વ્યાધિ બિન કો દીન न भजत भगवान यह
व्याधि बिन को दीन जन न भजत भगवान यह हो
जानी व्याधि की भगवान जना
भजत भगवान जना
हे भगवान माही जे जोरत रहत चित ही जो
भगवान माही जे जोरत रहत चित ही जो
ताव पर हम ही ते
સ્વામિનારાયણ ભગવાન લખાવે છે, સાંભળજો, કદાચ આપણને પણ લાગુ પડે. જીવને રોગ કે કોઈ પણ પ્રકારનું દુઃખ આવ્યા સિવાય તે ક્યારેય ભગવાનને ભજતા નથી. સાચું છે કે ખોટું છે ભાઈઓ? આ તમે બધા એનઆરઆઈ ભક્તો શિબિર કરવા આવતા હો, ફ્લાઇટમાં બેઠા હો, એટલા બધા ઊંચે ચડી ગયા હો કે હવે તો હાડક્યું ગોતવું ભારે પડે, એવા સંજોગોમાં ફ્લાઇટમાં કોઈ એવી જાહેરાત થાય કે ભાઈ અત્યારે આ ફ્લાઇટ આઉટ ઓફ કંટ્રોલ છે, ખબર નહીં કંઈક એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે આમાં કશું જ અમારું ચાલે એમ નથી, પ્લીજ આપ સૌ બધા તૈયારી કરી લ્યો, તો એ વખતે તમે નિરાતે ઊંઘી જાઓ કે ભજનને ચડી જાઓ? હે, અને જ્યાં સુધી આવી જાહેરાત ન થઈ હોય ત્યાં સુધી કાં ઊંઘી જાઓ અને કાં બેઠા બેઠા ટીવીમાં જે આવતું હોય એની જોયા કરો. ખેર, બધા નહીં તો મારા જેવા થોડા ઘણા તો ખરા છે. એટલે આધારાનંદ સ્વામીએ નોંધેલી, સ્વામિનારાયણ ભગવાને કરેલી આ વાત સાચી છે કે જ્યાં સુધી કાંઈ દુઃખ ન આવે, શરીરમાં કોઈ વ્યાધિ રોગ પીડા ન આવે, ત્યાં સુધી આ જીવ ભગવાન ભજે એવો નથી. પ્રોબ્લેમો આવે, દુઃખ આવે ત્યારે ભજન ઉપડે, ત્યાં સુધી તો આઈસ્ક્રીમ ખાય, ગુલ્ફી ખાય, રેવડી ખાય, કાજુ બદામ ખાય, ઘડીક દાળિયા ખાય, ઘડીક આમથી આમ આટા ખાય, ઈને ઘરવાળી બે ચોપાટી નદીએ મૂવીમાં પિયરમાં હાહરે. ભગવાનની જરૂર ક્યારે પડે? જ્યારે દુઃખ આવે ત્યારે. ધાર્યું થાય નહીં, એવું દુઃખ આવે, એવું દુઃખ આવે કે જ્યાં આપણું કાંઈ ચાલે એમ ન હોય ત્યારે. આવું સમજીને જ ભગવાને રોગો કે દુઃખો કર્યા છે, છતાં પણ ઘણા દુર્ભાગી મનુષ્યો ભગવાનનું ભજન કરતા નથી. અરે રે 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 રે, પરંતુ જોજો હવે, જે સુજ્ઞ સંતો ભક્તો ડાયા મનુષ્યો ભગવાનના સ્વરૂપમાં પોતાના મનને જોડતા જ રહે છે, જોડતા જ રહે છે, તેના ઉપર સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે દિવસે દિવસે રાજી રાજી થતા રહીએ છીએ. રોગ હોય કે ન હોય, દુઃખ હોય તોય ભલે અને ન હોય તોય ભલે, જે ભગવાનને સદૈવ ભજા જ કરે છે, ભજા જ કરે છે, એના ઉપર મારા ભગવાન રાજી થતા જ રહે છે, થતા જ રહે છે. આવી વાત પત્રમાં લખી શ્રીએ તે પત્ર આવેલા દૂત સાથે વડોદરા સરકારને મોકલાવ્યો. સરકારે તે પત્ર મસ્તકે ચડાવ્યો, પછી વાંચ્યો, પોતાના દિલનો ભાવ નારૂપન નાનાને કહ્યો. હવે સારું ચરિત્ર આવે છે. આ સમય દરમિયાન એકવાર શ્રીએ ગઢડામાં સૌ સંતો ભક્તોને કહ્યું કે શિવરાત્રી ઉપર આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતીકાલે જરૂર ચાલવું છે. ગોપનાથ મહાદેવ મીન્સ ભાવનગરની પહેલી બાજુ દરિયા કિનારે તળાજા નજીક પ્રસિદ્ધ આ મહાદેવ છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણિ વેશે ગયેલા. આ એ ગોપનાથ મહાદેવ છે. મહારાજે ગરડામાં આવી જાહેરાત કરી એક દિવસ, માટે સંતોને પૂરા 3-3 શેર ઘઉંનો દળેલો લોટ આપો એમ મહારાજે કોઠારીને આજ્ઞા કરી. અહીંથી ગોપનાથ ચાલતા જવાનું, પછી ત્યાંથી રિટર્ન પાછા આવવાનું, એટલે ઓછામાં ઓછો 3-3 શેર ઘઉંનો લોટ કોઠારીએ એક એક સંતને હરી આપી દેવાનો. ગમે ત્યાં જ્યાં હારી સગવડતા મળશે ત્યાં એ સંતો લોટના ગોળા કરી એની બાટી શેકી અને દિવસ ગુજારો કરી લેશે. કોઠારીને આજ્ઞા કરી. ત્યારે કૃષ્ણજી નામે જે વણિક કોઠારી હતા તેમણે હંભારીને તે પ્રમાણે સંતોને લોટ અપાયો. એક સંતને કેટલા શેર લોટ ભાઈ? 1.5 કિલો લોટ એક એક સંતને બાંધી દીધો. સંતોએ તે લોટથી બાટી બનાવી લીધી. સંતોને લાગ્યું કે મહારાજ રસ્તામાં હરે હોય, એ દર્શન થતા હોય, ભગવાનનો અમૂલક લાવો મળતો, એમાં પેટનો ખાડો પૂરવા, ક્યાંય ખાંઠીકડા ગોતવાન, પાણા ગોતવાન, બાટી કરવી, એમાં ખોટી થવું, એના કરતાં અહીંયા જ બાટી બનાવી લ્યો ને ભલે ટાઢી, પણ મારા ભગવાનના દર્શનનો સત્સંગનો લાવો બહુ મળશે. એટલે સંતોએ ગઢડામાં જ બાટી બનાવી લીધી અને તૈયાર બાટી કપડામાં બાંધી લીધી. પણ જ્યારે સવાર થયું ત્યારે દડાંગ દઈને ગોપનાથ મહાદેવ જેવાની વાત જ બંધ રાખી મારા પ્રભુએ, આખી ટૂર કેન્સલ થઈ ગઈ. ત્યારે કોઠારી કૃષ્ણજી વણિક સંતોની પાસે આપેલો 3-3 શેર એટલે કે 1.5 કિલો લોટ પાછો લેવા આવ્યા. એ સંતો જાત્રા બંધ રહી, મારો લોટ પાછો લાવો કે છે. ત્યારે સંતોએ કોઠારીને એમ કહ્યું કે કોઠારી, લોટની તો અમે બાટી બનાવી નાખી છે, જોતી હોય તો એક કોરી બાટી લઈ જાઓ, તમે તમારા ઘરના ખાજો. કે લોટ તો હવે અમારી પાસે રહ્યો નથી. જ્યારે શિરીએ તે વાત સાંભળી ત્યારે મહારાજ ખૂબ હસી પડ્યા, કેલા મજો આવ્યો, આ તો ભાઈ કોઠારીની ને સંતોની ખરી વાત બની. આમ તો રમૂજી ચરિત્ર છે પણ આમાં મરમ ઘણો ભર્યો છે. જે જે સંસ્થા મંદિરોના જે જે વહીવટદારો હોય એમણે સમજવા જેવો, શીખવા જેવો આ મરમ છે. ભગવાન ને ભગવાનના સંત બાપ આ જે કાંઈ સત્સંગમાં છે એ બધાના જીવન પ્રાણ પાયારૂપ છે. જેટલું પણ કાંઈ છે એ બધું એને લઈને છે. આ આપણે સમજી રાખવું જોઈએ. એને અર્થે કંઈક વપરાય, એને અર્થે કંઈક કરવાનું થાય ત્યારે જે વહીવટદારો લોભનો ગાળિયો ગળામાં પહેરીને જો વહીવટ કરવા લાગે તો આવું જ કંઈક જોયા જેવું થાય. શ્રી હરિ હુતાશનીનો ઉત્સવ કરવા ગઢપુરથી અમદાવાદ જવા માટે સંઘ લઈને નીકળ્યા. ગામ પીપળિયા, સારંગપુર, જસકા, રોજકા, ખસ્તા, વેજળકા, કૌકા, ધોળકા, જેતલપુર, અસલાલી થઈને વાલા મહારાજ સંઘ સાથે અમદાવાદ પધાર્યા. ત્યારે અમદાવાદના હરિભક્તો તથા મંદિરમાં હતા તે સંતો સામે આવ્યા. શ્રી હરિની આનંદાનંદ સ્વામી આદિ સંતોએ પૂજા કરી. પછી શ્રી હરિ શહેરમાં વાજિંત્રોના ધ્વનિ સાથે સંતો હરિભક્તો સહિત પધાર્યા. ત્યારે બધા હરિભક્તો જય જયકાર બોલવા લાગ્યા. મંદિરમાં આવી શ્રી હરિએ સૌ પ્રથમ દેવોના દર્શન કર્યા, પછી સભા કરી અને પંક્તિ થઈ. હરિભક્તો નિત્ય નવી રસોઈ આપતા હતા. ખુદ મહારાજ અને એમની સાથે આવેલા સંતો ભક્તો અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યા ત્યારે સૌથી પહેલું કામ શું કર્યું ભાઈ? મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કરવા ગયા. આ કથા જે કોઈ તમે સાંભળી રહ્યા છો એને મારે પૂછવું છે કે તમે જ્યારે જ્યારે કોઈ પણ મંદિરોમાં જાઓ છો ત્યારે જઈને પહેલું ખાવાનું ગોતો છો, હુવાનું ગોતો છો, રહેવાનું ગોતો છો, હરવા ફરવાનું મેળવો છો કે મારા પ્રભુના દર્શન પહેલાં કરો છો? આપણા પ્રભુએ આવું શીખવાડ્યું છે. ખેર, કોક વાર એવું હોય કે આપણે બસમાંથી ટ્રેનમાંથી ઉતર્યા તો થેલા ક્યાં નાખવા જવા, એટલે પહેલા ઉતારો લેવો પડતો હોય તો એ સંજોગ કહેવાય. તો માત્ર ઉતારામાં થેલો મૂક્યો, તાળું માર્યું, તરત જ હવે પહેલાં પહેલું કામ ભગવાનના દર્શનનું કરવું જોઈએ. આપણે ખાવાનું કરીએ, હોવાનું કરીએ, હરવા ફરવાનું કરીએ અને દર્શન તો કોક વાર રહી પણ જાય, એને કોઈ દિવસ ભગત ન કહેવાય, સાધુ ન કહેવાય, યાત્રાળુ ન કહેવાય. આ બધા દુનિયાની ટૂરમાં નીકળેલા ટુરિસ્ટ કહેવાય. મંદિરે જાઓ તો પ્રભુ અને પ્રભુના પ્યારા સંતોના દર્શન સમાગમનો સૌથી વધુ લાભ લેવાની ગણતરી રાખવી. અમદાવાદમાં શ્રીએ રંગોત્સવ ધામ ધૂમેથી કર્યો. ત્યાંના હરિભક્તોને રાજી કરી શ્રીએરી અમદાવાદથી અસલાલી, જેતલપુર, મહેમદાવાદ, દેવાણ, દભાણ થઈ વડતાલ રામનવમીનો સમયો કરી ફરી પાછા ગઢપુર પધાર્યા. એક દિવસ વાલા મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. તે સમયે બંને ભાઈનો પરિવાર પણ શ્રી હરિની સમીપે આવ્યો. ત્યારે શ્રીએ દયા કરીને ધર્મકુલના નિભાવ માટે કંઈક વિચાર્યું. કેમ જે નિર્વાહના સાધન વિના ગમે તેવું ધર્મકુળ હોય તો પણ સત્સંગમાં એને ટકવું કઠણ છે. ધર્મકુળનું ઓરિજિનલ વતન છપૈયા અથવા એની આજુબાજુના ગામડાઓમાં જે ધર્મદાદાના બંને દીકરાઓ રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ રહેતા હતા એ છે. હવે ત્યાંથી એ પરિવારના જેટલા કાંઈ સભ્યો અહીંયા ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાનના નાતે આવ્યા એનું અહીંયા કોઈ ગામ નહીં, કોઈ જમીન નહીં, કોઈ ઘર નહીં, અહીંયા કોઈ આજીવિકા નહીં. જો અહીંયા એના નિર્વાહનું મહારાજ કોઈ સાધન ઊભું ન કરી દે તો એમને સત્સંગમાં ટકવું કઠણ છે. ખાધ્યા વિના તો કાંઈ માણસનો દેહ થોડો ચાલે છે. હવે એમનો નિર્વાહ કરવા માટે ભગવાને જે વિચાર્યું એના ઉપર આધારાનંદ સ્વામીની એક કલમ ચાલી છે. જો આ કલમને ધર્મકુળના દરેક સભ્યો ધ્યાનમાં રાખે, આપણે પણ ધ્યાનમાં રાખીએ, તો એમનું આપણું સૌનું ખૂબ ભલું થાય. આપણે આપણી ફરજ ભૂલી જઈએ, ધર્મકુળના સભ્યો પણ એમની ફરજ ભૂલી જાય. બધા જ પોતપોતાના હક જમાવી બેહે તો આપણું અહિત થાય. આધારાનંદ સ્વામી પોતે લખે છે ધર્મકુળ માટે, સાંભળો, અહીંયા લગભગ 1.2 ચોપાઈનું બહુ સરસ લખાણ છે.
અન્ન વસન બિન ધર્મ કુલ તાકુ, દુખે બહુત દેખ પર હરિવાકુ. અન્ન વસન બિન ધર્મ કુલ તાકુ, દુખી બહુત દેખ કર હરિવાકુ.
સત્સંગ કે તેહે પૂજ કરે વો,
સત્સંગ કે તેહી પૂજ કરે હો.
ધર્મ મેં જિહાં લગવર તતતે હો,
ધર્મ મેં જિહાં લગવર તતતે હો.
શ્રી હરિ સત્સંગ સમહિ કે હો,
પ્રતાપ દૂજે કે મુખ ન કહે હો.
સત્સંગ સમહી કેવો, પ્રતાપ દૂજે કે મુખ ન કહે.
ધર્મ કુલ તે હે સત્ય કર જાનો,
ધર્મ કુલ તે હી સત્ય કર જાનો.
સત્સંગ જાકે કરત પ્રમાણો,
સત્સંગ જાકે
સંગ પ્રમાણ કરત જીનકે,
સત્સંગ કે રીત ચલત તિનકે.
સત્સંગ પ્રમાણ
सत्संग कीरत चलत बिन के
ओ सत्संग कीरत चलत बिन के
धर्मकोल माथी आवेला भाईयो भाईयो गादीपति गादीवाला एक्स वाई जेड जे कोई पण छे वाला भक्तो તેઓ અહીંયા જ્યારે આવ્યા ત્યારે પહેરે લુગડે આવ્યા છે, એમનું અહીંયા કશું જ નથી. અહીંયા જે પણ કાંઈ છે એ બધું જ સ્વામિનારાયણ ભગવાને પોતાના પ્રતાપથી ઊભું કરેલું છે. એમાં જ્યારે ધર્મકુળ આવ્યા એ ધર્મકુળના સભ્યોને મહારાજે જોયું કે અન્ન અને વસ્ત્ર વિના એ લોકો બહુ દુઃખી દુઃખી છે, એ અમને પહેરવા કપડાનો પણ વેંટ નથી, પેટ ભરીને ખાવાની પણ એમની પાસે કોઈ આજીવિકા નથી. આવું એમનું દુઃખ દેખીને શ્રી હરિએ ધર્મકુળને સત્સંગમાં પૂજ્ય કર્યું. કેવું કર્યું ભાઈ? પૂજ્ય, હવને પૂજવા યોગ્ય કર્યું, જેથી કરી હવ એમની પૂજા કરે, સન્માને, સેવા કરે, એમાં એમનો સારી રીતે ગુજારો ચાલે. આ મારા ભગવાન સ્વામિનારાયણની અપરંપાર કરુણા કહેવાય. એને આપણો હક દાવો ન કહેવાય, એ આપણી લાયકાતનો કોઈ ઇજારો નથી બાપ, એ મારા પ્રભુની કૃપાનો અનુગ્રહ પ્રસાદ છે. સૌ સંતો હરિભક્તોને મહારાજે એવો મહિમા શીખવાડ્યો, એક ભાવ શીખવાડ્યો, એક એવી રીત શીખવાડી કે ભાઈ અમને પૂજો, માનો, એ મારા પ્રભુની કૃપાથી ચાલ્યું, પ્રવર્ત્યું. પરંતુ ક્યાં સુધી ધર્મકુળના કોઈ પણ સભ્ય પૂજ્ય ગણાય, હવે એની મારા વાલમજી એક શરત મૂકી, સાંભળજો હો. પરંતુ જ્યાં સુધી ધર્મકુળના કોઈ પણ સભ્યો ધર્મમાં રહે ત્યાં સુધી તે સત્સંગને માટે પૂજ્ય છે. એ ગાદી ઉપર બેઠેલા હોય કે હજી ગાદી ઉપર ન જ આવેલા હોય, ધર્મકુળમાં જન્મેલા જે કોઈ છે તે જ્યાં સુધી ધર્મમાં વર્તે, અર્થાત સ્વામિનારાયણ ભગવાને બતાવેલા તે ગ્રસ્ત સંસારીઓના સત્સંગીઓના જે ધર્મો છે એ ધર્મમાં ધર્મકુળના સભ્યો રહે ત્યાં સુધી તે સત્સંગને માટે પૂજ્ય છે. એ ધર્મ લોપે તો હવે એ પૂજ્ય વર્ગમાં ગણાય નહીં. શ્રી એ સત્સંગ સમાન ધર્મકુળનો કે બીજા કોઈનો પ્રતાપ પોતાના મુખે કહ્યો નથી. ખરેખર સૌથી સર્વોપરી પ્રતાપ સત્સંગનો છે, મતલબ જે સત્સંગી થઈને રહે, સ્વામિનારાયણ ભગવાનના સાચા આશ્રિત ઉપાસક બનીને આ સત્સંગમાં રહે એનો જ પ્રતાપ છે. એ ધર્મકુળના આચાર્યો હોય તોય અને સંસાર મૂકીને આવેલા સાધુજનો હોય તોય, તમે સંસારીઓ હોય તોય, જ્યાં સુધી આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના છીએ, એના આશ્રિત છીએ, એના આજ્ઞા વચનો ધર્મ નિયમ પરાયણ છીએ ત્યાં સુધી જ આપણો પ્રતાપ છે. એ સિવાય ભગવાનને કોઈનો પ્રતાપ કહ્યો નથી. તો પછી ખરેખરા સાચા અર્થમાં ધર્મકુળના ધર્મવંશી કોને કહેવાય? માનવા યોગ્ય, પૂજવા યોગ્ય કોણ? ધર્મકુળમાં જન્મ આવી ગયો એટલે તરત, કે ખરેખર એની કાંઈક શાસ્ત્રીય સ્વામિનારાયણ ભગવાને બાંધેલી રીત છે? સાંભળજો હો. માટે જેને સત્સંગ પ્રમાણ કરે તેને જ સાચું ધર્મકુળ જાણવો. લ્યો સાંભળો, આધારાનંદ સ્વામીની કલમ 28મા પૂરમાં ચાલી રહી છે. સ્વામિનારાયણ ભગવાનના સાચા સંતો, સાચા ધર્મનિષ્ઠ ભગવાનનિષ્ઠ ભક્તો આ સત્સંગ છે. એ સંતો ભક્તો જેને પ્રમાણ કરે કે ના હો આ તો ખરેખર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ રહે એવા ધર્મકુળના સભ્યો છે ત્યાં સુધી એને ખરું સાચું ધર્મકુળ કહેવાય. જો એ ધર્મમાં રહેતા ન હોય, ધર્મમાં રહેવાની એની રુચિ ન હોય, સ્વાર્થ સિવાય હવે બીજું કાંઈ વધ્યું ન હોય, તો એને ખરા અર્થમાં ધર્મકુળ કહેવાય નહીં. જે સત્સંગની રીતે ચાલે છે તેને જ સત્સંગ પ્રમાણિત કરે છે. ધર્મવંશી થયા તો તેનાથી શું થયું? ધર્મકુળમાં જન્મ આવી ગયો એનાથી શું? જ્યારે તે ધર્મની રીતમાં ચાલે ત્યારે જ તેને માનવા જોઈએ. આ તો સત્સંગનો એવો પ્રતાપ છે કે જેથી અમાપ ધન મળતું રહે છે. પણ જ્યારે ખૂબ ધન મળતું રહે છે ને ત્યારે ભલભલા ભગવાન અને સત્સંગની આ કૃપાને ભૂલી જાય છે. પછી ઋણી મટીને હવ પોતે બધા ઉપર ઉપકાર કરવા જ ન જન્મ્યા હોય એવા ઉપકારી બની જાય છે. પછી હવને એમ જ લાગે છે મારે લઈને જ આખો સંપ્રદાય છે. ખરેખર આપણે બધા જ સ્વામિનારાયણ ભગવાનના સદૈવ ઋણી છીએ. આ સત્સંગના સદૈવ ઋણી છીએ. ઉપકાર તો આપણા ઉપર પરમાત્મા અને આ સત્સંગનો છે, જેમણે આપણને અહીંયા રાખ્યા, સ્વીકાર્યા, નભાવ્યા, આપણને સેવા આપી, પોતાના ગણી અને આપણો સૌનો ઉદ્ધાર કરવાની સામગ્રી પૂરી પાડે છે. જે જે વૈભવો મળે છે તે તો સત્સંગના પ્રતાપથી મળે છે. આ રીતે જ્યાં સુધી જે કોઈ માનતા રહે ત્યાં સુધી તે ધર્મવંશીની કીર્તિ દિવસે દિવસે વધતી રહે છે. જો એ ધર્મવંશી આચાર્યો હોય યા તો ધર્મકુળના અન્ય કોઈ પણ સભ્યો હોય, એ આ વાત ભૂલી જાય કે અહીંયા જે જે મને મળી રહ્યું છે એ સત્સંગના પ્રતાપથી મળી રહ્યું છે, તો એની કીર્તિ હવે અપકીર્તિમાં પરિણમવા લાગે છે. અને ઉદ્ધત આચાર્ય કે ઉદ્ધત ધર્મકુળનો સભ્ય કહેવાય, કારણ કે એ હવે પરમાત્મા અને સત્સંગના પ્રતાપને ભૂલી સ્વપ્રતાપમાં વિહરી રહ્યા છે. એક દિવસ શ્રી હરી ઝીણાભાઈના બીમારીના સમાચાર જાણી ગઢપુરથી જૂનાગઢ પધાર્યા. જે નિયમિત સાગર કથાના શ્રોતાઓ હશે એને હવે બધી આ સાગર સારની કથા તરત તાજી થતી હશે, કારણ કે આપણે બહુ ઝાઝા ટાઈમ પહેલાંની હમણાં જ આ બધી કથાઓ સાંભળી ગયા છે. મહારાજ જૂનાગઢ આવ્યા કારણ કે મહારાજને મેસેજ મળ્યા કે ઝીણાભાઈ બીમાર થઈ ગયા છે. આપ સૌ જાણો છો એક સમયે ઝીણાભાઈ એવું અદ્ભુત અનોખું કામ કરેલું સ્વામિનારાયણ સંપ્રદાયના એકે એક આશ્રિતે શીખવા જેવું. ગામ પંચાળાના ગામધણી અને જૂનાગઢ રાજ કચેરીના બહુ મોટા કારભારી એવા ઝીણાભાઈ એકવાર કોઈ કામ પ્રસંગે ગામ માંગરોળ ગયેલા. ત્યાં એમણે એ વાત સાંભળી કે માંગરોળમાં રહેલા સ્વામિનારાયણ ભગવાનના એક સત્સંગી બહુ જ ગરીબ છે, એ બીમાર છે. એનું નામ કમળસિંહભાઈ હતું. એ બહુ જ બીમાર છે. એ તો એકદમ ગરીબ હતા. એના પરિવારજનો પણ એને પાલવવા તૈયાર નહોતા. એવી હાલતમાં પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા એટલું જ જાણી અને ઝીણાભાઈ એને ઘરે ખબર જોવા ગયા હતા. સાંભળજો હો, એના ઘરે ખબર જોવા ગયા હતા. જેના ઘરે ગરીબાએ આંટો દઈ ગયેલી એમાંય કમલસિંહભાઈને સત્સંગી જાણી એના સંબંધી બધા જ એનો તિરસ્કાર કરતા હતા. ત્યાં ઝીણાભાઈ ગયા, ખબર અંતર પૂછ્યા. થોડી જ વારમાં ઝીણાભાઈ બધું પામી ગયા અને કમલસિંહભાઈને એમ કીધું કે કમલસિંહભાઈ વાંજ્યા, તમારે મને લાગે છે જરા પાણી ફેર હવા પાણી બદલાવવાની જરૂર છે. તમે પંચાળા આવતા રહો, હું ત્યાં તમારી મારા હગા ભાઈથી હવાઈ બધી જ કેર કરીશ. પરંતુ કમળસિંહભાઈ આમ જરાક નજર કરીને એની બૈરી છોકરા સામે જોઈ લીધું એટલે ઝીણાભાઈ સમજી ગયા. બહુ ચકોર બુદ્ધિશાળી માણસ હતા. તરત જ ઊભા થઈને પરિવાર લોકો પાસે ગયા અને એમને કીધું કે જો આપ સૌની મંજૂરી હોય તો આ સત્સંગી કમળસિંહભાઈને હવા પાણી ફેર થાય એટલે હું પંચાળા થોડાક દિવસ લઈ જાઉં. કે લઈ જાઓ ને બાપુ, લઈ જાઓ લઈ જાઓ. પતિ તાત્કાલિક ઝીણાભાઈ ગામમાં ગયા. કમળસિંહભાઈનો માંદાનો ખાટલો ઉપાડવા માટે ચાર નોકરો શોધવા લાગ્યા. કહેવાય છે તાત્કાલિક ચાર ન મળ્યા, ત્રણ જ મળ્યા. ઝીણાભાઈને હા પાડી હતી એટલે તત્કાળ કમળસિંહભાઈ સત્સંગીને પોતાને ઘેર લઈ જવા જ હતા એટલે તરત એમણે નિર્ણય લઈ લીધો, મારા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ગરીબ જરૂરિયાતમંદ સત્સંગીનો ચોથો નોકર પંચાળાનો ગામધણી જૂનાગઢનો કારભારી ઝીણો હું પોતે. શું સ્વામિનારાયણ સંપ્રદાયનો અમર ઇતિહાસ છે. આજે અહીં તમે બધા બેઠા છો, અમે બધા બેઠા છીએ, ખાલી વિચાર કરી જુઓ કે ખરેખર આપણી જાણમાં ક્યાંક આવું આવે કે ફલાણી જગ્યાએ આપણા એક ભગવાનના ભક્ત સ્વામિનારાયણ ભગવાનના ગરીબ સત્સંગી દુઃખી છે, પછી આપણે શું શું પગલાં લઈએ. હા, તમારી બૈરી માંદી હોય, માં માંદી હોય, બાપ છેલ્લે ડહ કે હોય, છોકરું કદાચ ક્યાંક રોગમાં અટવાઈ ગયું હોય અને તમે દોડધામ કરી મૂકો, એવું તો અમે બધાએ જોયું છે અને એ તો અમારી ધારણામ છે જ, એમાં તો અમારે તમને કંઈ નથી કહેવું પડતું. પણ કોઈ ભગવાનનો ભગત દુઃખી છે આવું સાંભળીએ પછી આપણે શું કરીએ. ઝીણાભાઈ ઘોડા ઉપર બેસીને આવેલા વાલાભાઈઓ ઘોડું હેઠે દોરતા દોરતા હાલે અને ખભે ખાટલાની ઈહ રાખે, આમ મારા ઝીણાભાઈ માંગરોળથી પંચાળા હુજી હાલ્યા આવ્યા. અથવા તો એમને જ્યારે પણ કોઈ માણસ મળી ગયો હશે ત્યાં સુધી પણ ઝીણાભાઈએ હરિભગતનું કામ કર્યું. કમળસિંહ વાંઝાને ઝીણાભાઈ પોતાના દરબારમાં લઈ આવ્યા, સારામાં સારી હવા જ્યાં ફ્રેશ રહેતી હોય એવી જગ્યાએ એમનો ઉતારો કરાયો, બધી જ એમની સારસંભાળ લેવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. પણ એક દિવસ અચાનક એમને કંઈક બહારગામ જવાનું થયું, મોટા માણસ છે, વ્યવહાર હોય, ક્યાંક એક દિવસ ગયા અને જઈને જ્યારે પાછા આવ્યા ત્યારે કમળસિંહભાઈની તબિયત થોડીક લથડેલી ભાળી. આવીને સીધે સીધા ભક્તની ખબર જોવા ગયા, તપાસ કરી અને પછી ઝીણાભાઈ એવું પૂછ્યું કે કમળસિંહભાઈ આટલી બધી શરદી થઈ ગઈ છે તો કંઈ મરી બરી માગ્યા નહીં તમે, કંઈ કીધું નહીં ઘરમાં? ત્યારે કમળસિંહભાઈ સહજ એવું બોલી ગયા કે બાપુ માગ્યા હતા પણ આપણા ઘરમાં મરી ખોટી ગયા છે એટલે અત્યારે નહોતા. કમળસિંહભાઈને કંઈ કલ્પના નહીં કે શું થશે. ઝીણાભાઈ આ વાત સાંભળી અને ઘણું પામી ગયા એટલે તરત જ અહીંથી ઊભા થઈને પોતાનો પરિવાર છે એ ઘરમાં ગયા, આમ નિમાણા થઈને બેઠા. ઘરના સભ્યો દોડ્યા, હા શું થાય છે, તમને શું થાય છે? કે આપ કંઈક હવામાન અસર કરી ગયું, માથું બહુ ચડ્યું છે, શરદી થઈ ગઈ છે, કંઈ મરી બરી હોય તો લાવો ને, થોડા વાટીને ચોપડવા પડશે. આડા પડ્યા થોડી જ વારમાં ભાઈ વટાયેલા સરસ મજાના મરી આવી ગયા. હો કે લ્યો તૈયાર છે. અને મારા ઝીણાભાઈ વાટક્યો જોયો, ભાઈ ખાઈ ગઈ ખાઈ ગઈ ખાઈ ગઈ. બાપ તે દાડે ઝીણાભાઈ એમની હગી બેન ત્યાં ઉભા હતા, એની હામું જોઈને એમ બોલ્યા હતા, હદી બા આ ઝીણીયો તમારો હગો ભાઈ અને મારા સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી ઓલો કમળસિંહ તમારો ભાઈ નથી, આજથી તું મારી બેન નહીં ને હું તારો ભાઈ નહીં, જા. જેને મારા ભગવાનનો સંબંધ લાગુ પડતો ન હોય એવા દેહના સંબંધીને હું મારા માનતો નથી. એ અબોલા 4-6 મહિના હાલ્યા. અન્નામ પંચાળાના ભક્તરાજ ઝીણાભાઈ છે. બાપ આજ ઝીણાભાઈ બીમાર છે, ખાટલા વશ થયા છે. એ ગઢડે મારા વાલમજીએ વાત સાંભળી તાબડતોબ જૂનાગઢ જવા નીકળ્યા. ઘણીવાર આપણે દુઃખ હોય, મુશ્કેલી હોય, પ્રભુને પુકારતા પણ હોઈએ અને પ્રભુ આવતા ન હોય તો સમજવાની જરૂર છે, કંઈક કરવું જોઈએ. એવું સત્સંગમાં સેવા સત્સંગ આત્મીયતાનું કામ થયું નથી. કરમ ભોગવ્યા વિના હવે છૂટક્યો નથી. વિક્રમ સંવત 1883 માક્ષર સુદ નોમની રાત્રે શ્રીહરી જૂનાગઢ ઝીણાભાઈ પાસે પહોંચ્યા, ઝીણાભાઈને દર્શન આપ્યા. ઝીણાભાઈ બહુ જ રાજી થયા અને શ્રીહરિને દેહ છોડાવી દેવાની પ્રાર્થના કરી નાખી કે મહારાજ દુઃખના ધામ જેવા દેહમાંથી છોડાવીને સુખધામ તમારા અક્ષરધામમાં લઈ જાઓ. ત્યારે મહારાજે રાજી થઈ અને ઝીણાભાઈને એક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન પરીક્ષા છે, આપણી અંતિમ એક્ઝામ છે, લાસ્ટ વન એક્ઝામ. કદાચ મારે ને તમારે પણ અંતકાળે આવી કોઈ એક્ઝામ આપવી પડે તો ત્યારે શીખી લેવી સારી છે. એક દોહો ભગવાન સ્વામિનારાયણના પ્રશ્નનો છે અને બીજો એક દોહો બાપ ઝીણાભાઈના જવાબનો છે. પ્રશ્ન પણ યુનિક અફલાતુલ છે અને મારા શ્રી હરિજી મહારાજના એકાંતિક ભક્ત ઝીણાભાઈનો જવાબ પણ દુનિયામાં નંબર વન છે. બહુ સરસ છે. દરેક આપણે બધા શ્રી હરિજી મહારાજના આશ્રિતો આને સમજી રાખીએ એવો છે. સાંભળજો હો.
તન કે ત્યાગ કરી કે જો કહાં રે નાહી જાય,
તન કે ત્યાગ કરી કે જો કહાં રે નાહી જાય,
તન કે ત્યાગ કરી કે જો કહાં રે નાહી જાય,
તન કે ત્યાગ કરી કે જો
જીણાભાઈ
મારે નાહી જાય.
પ્રિય હોય કહો ધામ હે, પહોંચા વહી હમરાય, જીના ભાઈ બોલે ઉતબ તુમારી હજુર હી દેહ,
જીના ભાઈ બોલે ઉતબ તુમારી હજુર હી દેહ,
જીના ભાઈ બોલે ઉતબ તુમારી હજુર હી દેહ,
જીના ભાઈ બોલે ઉતબ તુમારી હજુર હી દેહ.
નિવાસ ઇચ્છત હે સદા,
નિવાસ ઇચ્છત હે સદા,
નિવાસ ઇચ્છત હે સદા,
નિવાસ ઇચ્છત હે સદા,
તાબિન ના ઇચ્છત તે, તાબિન ના ઇચ્છત
તે. સ્વામિનારાયણ ભગવાનનો પ્રશ્ન સાંભળજો. ઝીણાભાઈ, આ તમારા માયિક શરીરનો ત્યાગ કરીને પછી તમારે ક્યાં રહેવું છે? અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં, બદ્રિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં, વૈકુંઠમાં, ગોલોકમાં ક્યાં રહેવું છે? તમને જે ધામ પ્રિય હોય ત્યાં અમે તમને પહોંચાડી દઈશું. આવી મારા વાલાએ ઓફર કરી હો. ખાલી એકવાર વિચારી લ્યો જોઈ, આજકાલ પરમદી ગમે ત્યારે આપણો અંધકાળ આવ્યો છે અને ભગવાન આપણને આવું જ પૂછે છે તો. ત્યારે ઝીણાભાઈ બોલ્યા, હે મહારાજ, હે મારા નાજ, હું તો આપની હજુર માં જ હંમેશા નિવાસ કરવા ઈચ્છું છું. આનો સીધો અર્થ થાય, હે મહારાજ, જ્યાં તમે ત્યાં હું, બસ તમે હો ત્યાં જ મને રાખો, તમારી સમીપમાં જ રાખો, તમારો સેવક બનાવીને જ રાખો, મારે બીજું કશું જોઈતું નથી. કેમ જે આપની મૂર્તિ સિવાય હું બીજું કાંઈ ઈચ્છતો નથી. સાંભળો તો ખરા, એનો મતલબ તમારા સિવાય મારે તો કોઈ ધામની પણ જરૂર નથી. આનો અર્થ એ થાય. લે બોલો, કેવડું મોટું રહસ્ય છે. બરાબર ધ્યાન દેજો હો, સમજવા ખાતર આ વાત બોલું છું. ગઢડામાં કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાન આવ્યા જ ન હોત, ત્યાં રોકાણા ન હોત, આટલો રાજીપો વરસાવ્યો ન હોત, તો આપણે બધા ગઢડે જાત? તો ખરેખર ગઢડાનો મહિમા છે કે ગઢડો સ્વામિનારાયણને લઈને મહિમાવન છે? વડતાલ વાલમજી કોઈ દી વસ્યા ન હોત, ત્યાં મુશાળા ધીંગા ધણી હરિકૃષ્ણ મહારાજ બિરાજ્યા ન હોત, ત્યાં ભગવાનનો કોઈ સંબંધ ન હોત, તો પણ આપણે વડતાલ લૂંટાવા જાત? બાપ, પરમાત્મા પુરુષોત્તમ ભગવાન ત્યાં પધાર્યા, રોકાણા, એ મોટું ધામ બાંધ્યું, પોતાની બે ગાદીઓ ત્યાં પ્રસ્થાપિત કરી, એટલે આજ ગઢપુર અને વડતાલનો આવો મહિમા છે. તો ખરેખર ભગવાનને કારણે ધામ છે, ધામને કારણે મારો ભગવાન ઘનશ્યામ નહીં હો, આ સમજવું જોઈએ. જીણાબાઈ કહેતું, વાલા મહારાજ, બસ તમારી હજૂરી એ જ મારી મુક્તિ છે, તમારી સમીપે તમારી સેવામાં તમારો મુક્ત બનાવીને રાખો, બસ મારે બીજું કશું એડ્રેસ તમને પૂછવું જ નથી, તમે જ મારું એડ્રેસ છો. કેવા જીણાભાઈ છે, જોયું ને. હે નાથ, આપની હાજરી સિવાય તો અક્ષરધામ પર્યંતના ગમે તેવા દિવ્ય ધામ હોય તો પણ હું તે કોઈ ધામને ઈચ્છતો નથી. મતલબ અક્ષરધામ પણ તમે ત્યાં બિરાજો છો એટલે મારું ડેસ્ટિનેશન છે. જો તમે પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામમાં ન હો તો મારે અક્ષરધામ સાથે શું લેવા દેવા છે. ઘણી બધી વખત આપણે બધા સ્થાનને એટલા વળગી જાય છે, એટલા બધા બાજી પડી છે કે જેને લઈને એ સ્થાનની ગરિમા હોય ને એ ભૂલાઈ જાય છે. એ નથી ભાન રહેતી કે કોને લઈને કોણ છે. અક્ષરધામથી કોઈ ધામ અધિક નથી, તે અક્ષરધામ સર્વોપરી ધામ છે, આવું મેં સાંભળ્યું છે. અને તે અક્ષર કરતાં પણ આપને અધિક કહ્યા છે એ હું બરાબર જાણું છું. એક આપની જ સેવા કરવામાં મારી મતિ એક સરખી પ્રેમયુક્ત હંમેશા રહે એવું હું આપની પાસે માગું છું. આપની મરજી અને મૂર્તિ એ બંને એક જ છે એવું આપનું જ વચન છે, માટે મરજી વિના સેવા કરવામાં કાંઈ મને સુખ રહેતું નથી. આપની મરજીને અનુસારે અતિશય ભાવથી વર્તવું, પણ ક્યારેય પોતાનું મન ધાર્યું લગાર પણ કરવું નહીં એવું હું સમજું છું. શ્રીએ ઝીણાભાઈની આવી ઉત્તમ સમજણ જોઈ ખૂબ જ પ્રસન્નતા દર્શાવી અને માગવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું, હે મહારાજ, આપ કૃપા કરી અમારી આ જૂનાગઢની જગ્યામાં શિખરબદ્ધ મંદિર કરવાનો કોલ આપો. ત્યારે શિયરે રાજી થઈને ઝીણાભાઈને મંદિર કરવાનો કોલ આપ્યો. પછી મહારાજે કીધું, બીજું કાંઈ કે બસ બીજું કાંઈ નહીં મહારાજ, કે કાંઈ કોઈની ભલામણ કે ના ના મહારાજ કાંઈ નહીં, કે તમારો દીકરો હઠી હજી કુંવારો છે, અપરિણીત અનમેરિડ છે, એનું કાંઈ કહેવું છે કે ના મહારાજ કાંઈ નથી કહેવું. કેમ નથી કહેવું? કે મહારાજ, મને એટલી પાકી ખબર છે કે જે તમારો થઈને રહે એને તમે બધી રીતે જાળવો જ છો, અને જે તમારો થઈને ન રહે એની પંચાયત હું તમને શું કામ વળગાડું. મોહાંધ મા બાપ જેને સત્સંગ ન હોય એવા પોતાના છોકરા છૈયાની વારે વારે ભલામણ ભગવાનને સંતને કરે, સુજ્ઞ મા બાપ તો આવું શું કામ કરે. સુજ્ઞ મા બાપ એને કહેવાય કે એના છોકરા છૈયાને ભગવાન અને સાધુ ઓળખાવે, ભગવાન અને સાધુમાં જોડી દે, એની નિષ્ઠા નક્કર કરાવી દે, તો ભગવાન અને સંત એને સાચવવાના જ છે. તમે ન કહો તોય સાચવવાના છે. કરવાનું કામ મા બાપ ઓછું કરે છે, બીજું વધારે કરતા હોય છે, કારણ કે મા બાપને પણ ઘણીવાર મોહ હોય છે. જીણાભાઈ જેવા સુજ્ઞ સત્સંગીની બહુ જ જરૂર છે. પછી શ્રીએ કરુણા કરી જીણાભાઈને અંતકાળે તેમની પાસે બેસીને પોતાના દિવ્ય ચરિત્રો કહ્યા. 1883 માક્સર સુદ દસમે જીણાભાઈનો દેહ ત્યાગ કરાયો અને મહારાજે તેમની નનામીને પોતાની કાંધ આપી. પેલા કમળસિંહભાઈનો ખાટલો જીણાભાઈ ઉપાડ્યો હતો ને, એટલે મારા પ્રભુએ જીણાભાઈનું એ વળતર ચૂક્યું. પછી દામોદર કુંડ પાસે તેમના શરીરના અંતિમ સંસ્કાર કર્યા. પછી ઉતારે આવ્યા. સાંજે સભા થઈ ત્યારે શ્રીએ દાદાભાઈને સન્માન સાથે બોલાવીને કહ્યું, દાદાભાઈ મતલબ ઝીણાભાઈના કઝિન મોટાભાઈ છે, દાદાભાઈ અમે ઝીણાભાઈને મંદિર કરવાનો કોલ આપ્યો છે, માટે તમે તમારી ફૂલવાડીની જગ્યા આપો તો અમે તેમાં શિખરબદ્ધ મંદિર કરાવીએ. તેથી તેમણે તરત જ ઘણા ભાવથી તે જગ્યા શ્રીહરિને કૃષ્ણાર્પણ કરી. પછી બીજે દિવસ મહારાજ નવાબને ત્યાં પધરામણીએ ગયા. તેમણે જૂનાગઢમાં મંદિર કરવાની વાત કરી ત્યારે તેમણે પણ રાજી થઈ ટેક્સ માફીનો મોરછાપવાળો પત્ર શ્રીહરિને લખી આપ્યો. કર માફી કરી દીધી, મંદિરમાં જે કાંઈ સાધન સામગ્રી લાવવી પડે એનો જે કર લેવાતો હતો એમાં બાદશાહે માફી આપી. તેથી શિયરી પ્રસન્ન થઈને નવાબને પેંડાનો થાળ ભરીને આપ્યો. પછી ઉતાર્યા આવ્યા. બીજે દિવસે જૂનાગઢથી શિયરી ચાલ્યા. જેતપુર, પીપળિયા, કોટડાથી વાંક્યા પધાર્યા. ત્યાંના મોકા ખાચરના દરબારમાં વાલમજી ઉતર્યા. મોકા ખાચરે શિયરીને બુરજ તથા ગઢ પર ફેરવ્યા અને કહ્યું, હે મહારાજ, આપને રહેવા માટે આ ગઢ મેં કરાવ્યો છે. અનંત કોટી બ્રહ્માંડના જીવોના નાડીપ્રાણ આપના હાથમાં છે. અક્ષરાદિકના નાડીપ્રાણ પણ આપના હાથમાં છે. અત્યારે જે કોઈ બાઈ ભાઈ સત્સંગ રાખે છે તેના ધનભાગ છે. આપે જે સત્સંગની શુદ્ધ પ્રથા બાંધી છે તેવી પહેલાં ક્યારેય અમે સાંભળી પણ નથી. ત્યારે શિયરીએ મોકા ખાચરને કહ્યું, જે અવતારના જે ભક્તો થયા છે તેમને તે અવતારના ચરિત્રો જ સૌથી વધારે વધારે રૂચે છે. પોતાના ઈષ્ટદેવ સિવાય બીજા અવતારોના ચરિત્ર મનમાં એવા ક્યારેય રૂચતા નથી. આવી અનાદિની રીત છે, તે ગ્રંથોમાં પણ કહી હોય છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં આપણે એમના સાચા પાક્કા સંનિષ્ઠ સત્સંગી ઉપાસક છીએ કે નહીં એની એક ઓળખ આવે છે. કાન ખોલીને સાંભળજો, એક દોહો ખૂબ સરસ છે. આ દોહામાં આપણે ખરેખર સ્વામિનારાયણ ભગવાનના ખરા ઉપાસક છીએ કે બોદા બોદા પોચા પોચા છીએ એની એક ઓળખ છે.
પોતા કે ઈષ્ટ દેવહી પોતે કરતે જે
પોતાના ઈષ્ટદેવ કદાચ પોતા કરતા બીજા અન્ય કોઈને પણ અધિક કહે તો પણ તે ખરા ઉપાસકનું મન કદાપી ભમે નહીં. આ સ્વામિનારાયણ ભગવાન અહીંયા બેઠા બેઠા એવી વાત કરે કે એ પરમાત્મા પોતે કોઈક બીજા નહીં પોતાના ઉપરી કહે, પોતા કરતા વધારે પ્રતાપી કહે. એમ કહે કે અમે તો એની ઉપાસના કરીએ છીએ, એનું ધ્યાન ધરીએ છીએ, અમે તો એને કારણે છીએ. પણ જે ખરા આમને ઓળખે એવા એના ઉપાસક હોય એનું મન કોઈ દી ભમે નહીં. આનો મતલબ ભગવાનની એવી રીત છે કે પોતાના જે પૂર્વ અવતારો હોય એમનો મહિમા ગાય, એમની વાત વધુ કરે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના સાચા સત્સંગી સ્વામિનારાયણ ભગવાન એમના પૂર્વ રામકૃષ્ણાદિક અવતારોને પોતા કરતાં અધિક કહે તો પણ ક્યારેય એમનું મન ડગી જાતું હતું નથી. જે અવતારો થયા છે તે પોતા કરતાં બીજા અવતારોને અધિક કહે છે, પણ તેથી કાંઈ તે પોતે અવતાર ઘટી જતો નથી. આટલી વાત કરી ત્યાં રાત્રિ રોકાય. શ્રીહરિ ગઢપુર પધાર્યા. ગઢપુરમાં શ્રીહરિ ભુજના દેવરામભાઈ સુતાર બીમાર હતા, તેની સંતો પાસે સંભાળ રખાવતા હતા અને નિત્ય તેમને દર્શન દેવા પધારતા. દેવરામભાઈને ઝીણાભાઈ સાથે ધામમાં જવા તેડવા આવવાનો કોલ હતો. દેવરામભાઈ સુતાર, ઝીણાભાઈ ગરાસિયા દરબાર, એ બેને એકબીજા હારે એવો કોન્ટ્રાક્ટ થયેલો કે પહેલાં જે ધામમાં જાય એમણે વાહે જે રે એને તેડવાનું આવું નક્કી કરેલું. હા, અહીંયા નરેન્દ્રભાઈ ખાંડલીવાળા અને મિનેશભાઈ સંજાયવાળા બેઠા છે. બે ચરોતરી પટેલ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે. માની લ્યો નરેન્દ્રભાઈને મિનેશભાઈને સત્સંગને નાતે દોસ્તી જામી અને જામતા 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 બે નક્કી કર્યું કે મિનેશભાઈ કે બોલો ને નરેન્દ્રભાઈ, આપણે બે હાલો ઝીણાભાઈ ને દેવરામભાઈ જેવું નક્કી કરવું છે કે હું નક્કી કરવું કે જે પહેલાં ધામમાં જાય એણે વાહે રે એને તરત થોડાક દિવસમાં લેવા આવવાનું. એવી આ વાત છે. તેથી ઝીણાભાઈ શ્રીહરિને સાથે લઈ દેવરામભાઈને તેડવા આવ્યા. સાંભળો, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં કેવા દિવ્ય પ્રસંગો બને છે. ત્યારે દેવરામભાઈએ પોતાના ભાઈ નારાયણજીને કહ્યું કે નારાયણજી, ઝીણાભાઈ મને તેડવા આવ્યા છે. હવે દેવરામભાઈ એકલા જ ભાળતા હતા, નારાયણજીભાઈ ભાળતા નહોતા, કોણ આવ્યું છે ને કોણ નથી આવ્યું. આ તો ભાઈએ વાત કરી એટલે નારાયણજીભાઈ સમજ્યા કે ઓ, એમના મિત્ર ઝીણાભાઈ તેડવા આવ્યા લાગે છે. મારો ભાઈ દેવરામભાઈ બોલ્યા. હવે એક વળી વાત અદ્ભુત આવી. નારાયણજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના અને સંતોના સેવેલા ખૂબ સારા સન્નિષ્ઠ સમજુ સત્સંગી છે. એણે તરત એના હગા ભાઈને એક સાવધાની આપી અને એમાંથી એક સુગ્ન સત્સંગીની સમજદારી કેવી હોય એ સિદ્ધ થઈ ગયું. સાંભળજો, હો, દેવરામભાઈના આવા વચનો સાંભળીને નારાયણજીભાઈ તરત તેમના પ્રત્યે કહ્યું કે દેવરામભાઈ, દેવરામભાઈ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની સાથે જ જવાનો મનમાં તમે વિચાર રાખો. સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી તેડવા ન આવે ત્યાં સુધી તમારે દેહ છોડવાનો નહી. આવું કીધું, બોલો કેવા હશે. હવે ઝીણાભાઈ તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે ને, તો પણ આટલી સાવચેતી આપી કે ભલે આપણા ઈષ્ટદેવના સત્સંગી છે પણ આપણા ઈષ્ટદેવ કેમ ન આવ્યા, આમાં પરીક્ષા હોઈ શકે, આમાં કાંઈક કાચું કપાઈ જાય, સાવધાન. મહારાજ તો જોઈએ જોઈએ ને જોઈએ, આપણો હગો ભાઈ બંધ હોય તોય ભલે, આપણા ઓળખીતા સાધુ સંત કે આપણા ગુરુ પોતે હોય તોય ભલે, પરબ્રહ્મ પરમાત્મા આપણા ઈષ્ટદેવ તો નંબર વન પહેલા જોઈએ જ. આવી મોટી સાવચેતી છે આમાં. શ્રીજી મહારાજની મૂર્તિની સાથે જ જવાનો મનમાં વિચાર રાખવો. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આવ્યા સિવાય દેહ છોડવા માટે જરાય ઉતાવળ કરશો નહીં. સાંભળો એ ભાઈ, સાંભળો, ભગવાન તો ભક્તાધીન છે માટે જરૂર આવશે, વિશ્વાસ રાખજો. કેમ છે, એ તેમનું બિરુદ છે. ત્યારે દેવરામભાઈને ખ્યાલ આવી ગયો કે ઓ, હું ખાલી ઝીણાભાઈ આવ્યા એમ બોલ્યો ને એટલે મારા ભાઈને વેમ પડી ગયો છે, હકીકત તો મારા જ અને ઝીણાભાઈ બે આવેલા જ છે. એટલે તરત જ દેવરામભાઈ બોલ્યા કે ઝીણાભાઈ શ્રીહરિને પણ સાથે જ લાવ્યા છે, તે શ્રીહરિની મૂર્તિની શોભા તો મારાથી કહી શકાતી નથી, શ્રીહરિ પોતે જ કહે છે કે હવે વિલંબ ન કરો, માટે હું શ્રીહરિની સાથે જાઉં છું. આમ કહીને દેવરામભાઈએ દેહનો ત્યાગ કર્યો અને વિમાનમાં બેસી શ્રીહરિની સાથે અક્ષરધામ સીધાવ્યા. આ બધા ઇતિહાસો કેવા છે વાલા ભક્તો, વિચારો તો ખરા, આ કઈ સતયુગની વાતો થોડી છે. હજી 2000 વર્ષ નથી થયા, એ આ અમર ઇતિહાસો છે. અહીંયા બોલતા ચાલતા કોલ કર્યા હોય એ મુજબ હવ દેહ છોડી મારા પ્રભુની સાથે ધામમાં જાય છે. બોલો, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ તો જુઓ. પછી શિયરીએ ઝીણાભાઈની જેમ જ દેવરામભાઈનો અગ્નિ સંસ્કાર વિધિ કર્યો, પછી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી દાદા ખાચરના દરબારમાં પધાર્યા, પછી ત્યાં જીવા ખાચર આવ્યા અને શ્રીહરિની પાસે બેઠા. ત્યાં સંતો તથા અન્ય હરિભક્તો પણ બેઠા હતા. ત્યારે જીવા ખાચરે શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મૃત્યુ શરીરનો નાશ કરે છે તે બધાને દેખાય છે, છતાં કોઈને મરણનો ભય કેમ લાગતો નથી? ત્યારે શ્રીહરિએ તેને કહ્યું કે સત્સંગ કરવાથી મૃત્યુના મૂળ સંપૂર્ણ બળી જાય છે. બધા સંતો અને ભાઈ ભાઈ હરિભક્તો તે બધા સત્સંગનું મૂળ છે, પણ ધામમાં કોણ જાય કોણ ન જાય એની થોડીક વાતો અહીં બહુ સરસ છે. આપણે બધા આખી જિંદગી સત્સંગમાં રહેતા હોઈએ છતાંય અક્ષરધામમાં પહોંચીશું કે નહીં, અહીંયા એની એક ચોખવટ બહુ સરસ છે, ધ્યાનમાં લેવા જેવી છે. અહીંયા જે કહેવામાં આવે છે એ પ્રમાણે જો જીવન આખું જીવી નાખીશું તો ચોક્કસ ધામમાં જવાશે, નહીં તો કંઈક ધક્કો થશે. સાંભળજો, હો, સ્વામિનારાયણ ભગવાન બોલે છે, સત્સંગના જેટલા મંદિરો છે તેમજ જે ધર્મવંશી આચાર્યો છે અને તેમના જે ધર્મ નિયમો છે તેની અને સત્સંગની જે પોતાની શક્તિ પ્રમાણે સત્સંગ ઉપર ભાવ રાખીને મદદ કરતા રહે છે તે ભગવાનના ધામને પામે છે. પરંતુ જે સત્સંગના મૂળ કાપવાનું ચાહે છે તેના વંશનો સમૂળ ગો નાશ થઈ જાય છે. સત્સંગના મૂળ રૂપ જે છે એનો વિરોધ ન હોવો જોઈએ. જે કોઈ સત્સંગના મૂળભૂત અંગો છે એનો અપરાધ કરે છે, દ્રોહ કરે છે, અને અક્ષરધામ દુર્લભ થઈ જાય છે એમ કહેવું છે. એની સેવા કરાય, એનો રાજીપો લેવાય. જ્યારે ભાવથી ખૂબ પ્રેમપૂર્વક સત્સંગના ગુણ ગાતો રહે છે અને સત્સંગ સમાન બીજા કોઈને જાણતો નથી, તેને કરોડો કલ્પના બંધન, જન્મ મરણ તથા જમપુરીના દુઃખો હોય તો તે તમામનો નાશ થઈ જાય છે, તેમજ જે જે દુઃખો કહેવાય છે તેના મૂળનો પણ ઉચ્છેદ થઈ જાય છે. જો સ્વામિનારાયણ ભગવાન એના દિવ્ય સત્સંગના કાયમ ગુણ ગાતા રહેશું, એની સેવા કરતા રહેશું, એનો રાજીપો લેતા રહેશું, ક્યારેય અભાવ, અવગુણ, અપરાધ કે દ્રોહ તો ભૂલે પણ કરીશો નહીં, તો ચોક્કસ બધા જ પાપ બળી જશે, બધા જ દુઃખો ટળી જશે અને અંતે મારો ભગવાન સ્વામિનારાયણ લેવા આવશે, આવશે અને આવશે, એના ધામમાં લઈ જશે. આમ શ્રી ગઢપુરમાં જેવા ખાચર આદિ હરિભક્તો આગળ મૃત્યુના બીજ ટાળી દેવાની તેમજ સત્સંગના મહિમાની ઘણી બધી વાતો કહી. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથમાં 28મો કોર્સ સમાપ્ત થયું. વાલા ભક્તો, આવડા મોટા સાગર જેવા ગ્રંથમાં 28 પૂરનો સાર પૂરો થઈ ગયો. હવે કેટલા પૂર બાકી રહ્યા? ઓનલી વન. 29મો પૂર બાકી છે. 29માં પૂરમાં 4 તરંગ આધારાનંદ સ્વામીના બનાવેલા છે. કેટલા તરંગ? 4. કુલ એમાં 108 તરંગ છે, એમાંથી 4 આધારાનંદ સ્વામીના છે, બાકીના વધેલા 104 આ ગ્રંથની જેમના હસ્તે પૂર્તિ થઈ છે એવા પૂર્તિકાર આપણા વાલા ગુરુજી પરમ પૂજ્યપાઠ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા મારા વાલમજીએ એ કામ પૂરું કર્યું છે, એ 104 તરંગ છે. હવે એક પૂરનો આપણે સાર આ ઉત્સવ દરમિયાન સાંભળવાનો છે. દિવ્ય ભવ્ય આવી કથા રોજ મને અને તમને એકાંતિક ધર્મની દ્રઢતા કરાવે, અક્ષરધામનું એડ્રેસ પાકું કરાવે. આવા ભાગ ક્યાંથી હોય કે આવા મોટા મોટા ઉત્સવો અને મહોત્સવોમાં પણ મને અને તમને આવી કથા, આવો દિવ્ય લાભ મળ્યા કરે. વાલા ભક્તો, અખંડ ધૂન ચાલે છે, તમે સૌ જાણો છો ને. જ્યારે જ્યારે નવરા પડો, સવારે ફ્રી હો, દિવસના ફ્રી હો, બાપ ધૂનમાં જાજો, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના મંત્રનો જયઘોષ કરતા રહેજો. નાની મોટી સેવાઓ ચાલતી હોય સેવા કરતા રહેજો. ભાઈ સાહેબ, કો સેવા કરતા નહીં, શું કરતા નહીં? શાસ્ત્રોમાં લખ્યું છે, જગતમાં ક્યાંય પાપ થઈ ગયા હોય આવા તીર્થક્ષેત્રમાં જઈએ, સત્સંગ ભજન સેવા કરીએ તો બળી જાય, પણ અહીંયા આવીને પાપ કરે તો વજ્રલેપ થઈને એના જીવમાં ભળી જાય. અહીંયા આવીને કોઈ ચોરી કરશે, કોઈ કુદ્રષ્ટિ કરશે, કોઈ પાપ કરશે, કોઈ કુભાવના રાખશે, કોઈ અભાવ ગુણ લેશે, અપરાધ કરશે, બાપ એ પાપ બાળવા જવાનું દુનિયામાં હવે ક્યાંય ઠેકાણું જડવાનું નથી. માટે સાવધાન, ભગવાનની આજ્ઞામાં રહી, ભક્તિ કરવી, સેવા કરવી, ભગવાન અને ભગવાનના વાલા વાલા સંતો ભક્તોનો ખૂબ ગુણ લેતા રહેવો. અહીંયા અવનવા પ્રસંગો રચાય છે, સર્જાય છે, બને છે, એમાંથી ગુણ લેતા રહેવું. આપણે સવારની પાળીમાં ન જોયું, હે ડોક્ટર નંદલાલ કે માનસેતા સાહેબ અમદાવાદવાળા નહોતા આવ્યા? કેવું અદ્ભુત નજરાણા જેવું જીવન જીવતા હતા ને. એણે અહીંયા આવ્યા પછી કેટલી વાર દંડવટ કર્યા તમે ગણ્યા હતા? બોલો. અને એક વખત અહીંયા આવીને જે બાજુ કર્યા હતા એ તમને ખબર છે? કઈ બાજુ દંડવટ કર્યો હતો સાહેબે? ઓ બાપરે બાપ, આખી સભાની સમક્ષ આવડી મોટી એક હસ્તી સેલિબ્રિટી, એણે દંડવટ કર્યા હતા. બોલો. આપણે તો ભગવાનના ભક્તો છીએ, કદાચ આપણને ભગવાનના ભગતનો મહિમા હોવો જ જોઈએ, છતાંય આ શીખવા જેવું છે. ધંધુકાની RMS હોસ્પિટલનું આપણે સન્માન થયું, એના બધા ગુણ જોયા, આ બધું કેવું અદ્ભુત છે. આજે પણ હજી એવા કાર્યક્રમો આવવાના છે, હવે રોજ આવવાના છે. એમાંથી આપણે બધા ગુણ લઈશું, પ્રેરણા લઈશું, પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના આજ્ઞા વચન આદેશોને જીવનમાં ઉતારવાની સુદ્રઢતા કરીશું અને સારું એ મારું કરતા રહીશું, ભગવાનને રાજી કરતા રહીશું, એટલી ભલામણ સાથે આજની આ કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, શ્રીમદ હરિચરિત્રામૃત સાગર આખે આખું 29 પૂર કથા આપણે સૌએ સાંભળી અને હવે એ સાગર સારની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એમાંય 28મા પૂરની કથા આજે પૂજ્ય દયાળુ સ્વામી આપણે સંભળાવી છે. બહુ સુમધુર ભગવાન શ્રીહરિના ચરિત્રોથી સભર મુમુક્ષુ જીવને ભગવાનને પામવા માટે જ્યાં જેની જેટલી જરૂર છે એ સરસ મજાની ઉપદેશાત્મક વાતો મહારાજના મૂર્તિના વર્ણન સાથે, મહારાજે કરેલા ઉત્સવ સમયાનું વર્ણન સાથે ખૂબ સુમધુર કથા આપણે સાંભળી. વાલા ભક્તજનો, સાગર મહોત્સવ એ આપણે સૌ જાણીએ છીએ એ રીતે હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજ છેલ્લા 6.5 વર્ષથી જેની રોજ જે કથા ચાલી રહી છે એની પૂર્ણાહુતિનો ઉત્સવ છે. આટલા બધા દિવસોથી કથા કોઈ પણ ગ્રંથની ચાલતી હોય તો એવું લગભગ આપણે નહીં સાંભળ્યો હોય. છેલ્લા 6.5 વર્ષથી રોજ જે કથા આપણે સાંભળીએ છીએ એવો મહાવિશાળકાય ગ્રંથ એ હરિચરિત્રામૃત સાગર આપણા સાગર મહોત્સવમાં પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે આ સાગર મહોત્સવના આયોજનમાં આપણે સૌ સરસ મજાનો સત્સંગનો લાભ લઈ રહ્યા છીએ. આપણા મહોત્સવ અંતર્ગત જેમને જેમને આ સમાજના માટે સારામાં સારા કાર્યો કર્યા છે, સારામાં સારી સેવા કરી છે એવી સેવાભાવી સંસ્થાઓને અત્રે આપણે બોલાવીએ છીએ, આમંત્રિત કરીએ છીએ, એમના સેવાકીય કાર્યને બિરદાવીએ છીએ, સન્માનીએ છીએ. ત્યારે સવારના સમયે આપણે એક સંસ્થા અને ડૉક્ટર માનસેતા સાહેબનું સન્માન લીધેલું, એવી જ એક સારામાં સારી સામાજિક સેવા કરનારી સંસ્થા જેમને સેવા અને સંસ્કારની ગંગોત્રી કહી શકાય એવી બહુ જ સારામાં સારી સેવા કરનારી સંસ્થા, આપે સૌએ જેનું નામ સાંભળ્યું છે. પરંતુ જ્યારે હું નામ બોલીશ ત્યારે તમને બધાને એમ થશે કે આ સંસ્થા તો વર્ષોથી સેવાનું કામ કરે છે એવી ભાવનગરમાં રહેલી શિશુ વિહાર સંસ્થા. એકવાર જોરદાર તાળીથી આ સંસ્થાના કાર્યને આપણે બિરદાવવાનું છે. આ સંસ્થાના સ્થાપક માનની માનભાઈ ભટ્ટ, જેમનું નામ પણ તમે સાંભળ્યું છે, વર્ષો પહેલાં એ સંસ્થા સ્થાપી છે. છેલ્લા 77 વર્ષથી આ સંસ્થા સમાજના સેવાનું કાર્ય કરી રહી છે. તો એ સંસ્થાના આજે માનભાઈ ભટ્ટ હયાત નથી, પરંતુ એમના સ્થાપક પછી એમના જે ટ્રસ્ટીગણમાં એમના જ દીકરા ડૉક્ટર નાનકભાઈ ભટ્ટ જે એમના મંત્રીપદે છે, શ્રી હરીશભાઈ ભટ્ટ એ શિશુવિહાર સંસ્થાના ટ્રસ્ટી છે, બંને ભાઈઓ છે. એ બંને ભાઈઓને આહુત કરી સ્ટેજ ઉપર આવશે, પૂજ્યપાદ સ્વામીનું પૂજન કરી અને બાજુમાં બે ચેર મૂકવામાં આવી છે, એ ચેર ઉપર પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો આવશે ડૉક્ટર નાનકભાઈ ભટ્ટ અને શ્રી હરીશભાઈ ભટ્ટ. વાલા ભક્તો, આપણે વાલા ગુરુજીની બહુ જ ઉમદા ભાવના છે, ઊંચો હેતુ છે કે સમાજમાં આ મંદિરો દ્વારા જે જે આપણે સેવાઓ કરીએ છીએ એના કરતાં પણ વિશિષ્ટ સેવા કરનારી જે સંસ્થાઓ છે, જ્યાં આપણા મંદિર દ્વારા સેવાઓ ન થઈ શકે, તો આવી સંસ્થાઓ દ્વારા જ્યાં જ્યાં સેવા થતી હોય તો એમને આપણે સન્માનિત કરીશું, એમના કાર્યને બિરદાવીશું. વાલાવાલા મહારાજ રાજી થશે તો બંને ભાઈઓ આવશે, સ્થાન ગ્રહણ કરશે, પૂજ્ય સ્વામીનું પૂજન કરશે અને આ સંસ્થાને સન્માન કરવા માટે થઈ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રા ગુરુકુળ પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ. સ્વામી આવશે અને પૂજ્ય દયાળુ સ્વામીની સાથે જે બાજુમાં ચેર મૂકવામાં આવી છે ત્યાં સ્થાન ગ્રહણ કરશે અને આ સંસ્થાના સન્માન કરવામાં પોતે સ્વામી હાજર રહેશે. તો સ્વામી પધારે અને સ્થાન ગ્રહણ કરે. વાલા ભક્તજનો, માનભાઈ ભટ્ટનું નામ આપે સૌએ સાંભળેલું છે. એમને છેલ્લા 77 વર્ષથી સેવા સંસ્કારની ગંગોત્રી સમાન ગણી શકાય એવી શિશુ વિહાર નામની સંસ્થા ભાવનગરમાં સ્થાપી અને લગભગ તમામ ક્ષેત્રની સેવા કરી છે. બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના ભાવનગરમાં જ્યાં નામ સંભળાય તો શિશુ વિહારની સંસ્થા મોખરે હોય. મેં એ માનભાઈ ભટ્ટને રૂબરૂ જોયેલા છે, એમની વાત પણ સાંભળેલી છે. એ નાના નાના બાળકોના નખ કાપવાનું કામ પણ મેં કરતા એને જોયા છે. ખોપાળામાં એકવાર એક કેમ્પ રાખવામાં આવેલો, ત્યાં આવેલા એક લાંબો જબ્બા જેવું પહેરેલું અને હાઉ સાદા, સિમ્પલ, રહેવાનું સિમ્પલ, જમવાનું સિમ્પલ, સમાજમાં સ્થાન સિમ્પલ. સમાજમાં ક્યાંય પોતે કીર્તિ કે આબરૂ મેળવવા માટે નહીં, માત્ર ને માત્ર આ સમાજના માણસોની, સમાજની સેવા કરી અને લોકોનું ભલું કરવાની ભાવનાથી ચાલતી આ શિશુ વિહાર સંસ્થા. તો એમનું અત્યારે આપણે સન્માન લેવું છે, તેનું સન્માન પત્રનું વાંચન કરીશ. એમાં લગભગ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે અને ત્યાર પછી આ બંને ભાઈઓ આવશે પાલા સ્વામી પાસે અને એમને આપણે શાલ પુષ્પમાળા પહેરાવી અને સન્માનપત્ર અર્પણ કરીશું. તો હું અત્યારે એ સન્માનપત્રનું વાંચન કરીશ. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિત્રામૃત સાગર કથા સમાપ્તિ નિમિત્તે સાગર મહોત્સવ તારીખ 23/10-27/10-2017 પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ. સન્માનપત્ર. સેવા અને સંસ્કારની ગંગોત્રી શિશુ વિહાર સંસ્થા ભાવનગર. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંસ્કારી દિવ્ય સમાજનું નિર્માણ કરી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો, જેમાં પ્રભુએ ભણેલ, અભણ, ગરીબ, તવંગર દરેક જ્ઞાતિ જાતિના સૌને અપનાવ્યા. સેવા અને સંસ્કાર સિંચન એ સત્સંગનો એક અવિભાજ્ય હિસ્સો છે, એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય તે હેતુથી નિસ્વાર્થ ભાવે સમાજમાં સેવા અને સંસ્કારની પ્રવૃત્તિ કરનારી સંસ્થાઓના સત્કાર્યોની કદર કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમના કાર્ય દ્વારા સૌને સત્પ્રેરણાનો સ્ત્રોત પ્રાપ્ત થાય. એવી જ આ શિશુ વિહાર સંસ્થાનું વિશિષ્ટ સન્માન કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. સન્માન કરવા પાછળનો હેતુ પ્રભુ પ્રસન્નતા થાય અને સમાજમાં આ સેવાની સરવાણી સૌને એક પ્રેરણાના રૂપમાં મળે. તો આવી શિશુ વિહાર ઉચ્ચ કક્ષાની સામાજિક સંસ્થા છે, જેના દ્વારા છેલ્લા 77 વર્ષથી સતત સામાજિક સેવા થઈ રહી છે. આ સંસ્થાના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ સમાજ કલ્યાણના દીર્ઘદ્રષ્ટા ઋષિ હતા. આ સમાજનું કેવી રીતે કલ્યાણ થાય એના માટે બહુ જ ઊંચી દ્રષ્ટિ રાખી અને એમને કાર્યો કરેલા. તેઓ સંસ્કાર, શિસ્ત, નિસ્વાર્થ સેવા ભાવના સભર પોતાના ચારિત્રથી સમાજને બહુ મોટો સંદેશ આપી ગયા. પૂજ્ય શ્રી માનભાઈ તથા શિશુ વિહાર એકબીજાના પર્યાય હતા. સંસ્થા કો, માનભાઈ કો, એકબીજાના પર્યાય ગણી શકાય એવા ઓતપ્રોત બની અને એમને આ સમાજનું ઘડતર અને સેવાનું કામ કર્યું. આ શિશુ વિહાર સંસ્થાના વિકાસ માટે શ્રી માનભાઈએ પોતાની જાતનો તથા સારા એ કુટુંબી જીવનનો સંપૂર્ણ ભોગ આપ્યો છે, તેઓને શત શત વંદન. શિશુ વિહાર સંસ્થા બાલ મંદિર, ક્રીડાંગણ, બાળ પુસ્તકાલય, વાલી પ્રશિક્ષણ, રમકડા ઘર, નોલેજ પાર્ક વગેરે અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળ કેળવણીનું કાર્ય 1939થી કરી રહી છે. બાળકોને શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસની તકો અને વાતાવરણ પૂરા પાડે છે. આમ માનવ સમાજમાં શ્રેષ્ઠ ચારિત્ર ઘડતર અને શ્રેષ્ઠ નાગરિકતા માટે આ સંસ્થા કાર્યરત છે. શિશુ વિહારે સ્કાઉટ ગાઈડ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની કેળવણીનું કાર્ય સંસ્થાના પ્રારંભથી શરૂ કર્યું છે. દર વર્ષે વેકેશનમાં તાલીમ શિબિરો યોજીને બાળકોને શ્રમ, સ્વાશ્રય, જીવન કૌશલ્ય, સ્વચ્છતા અને કરકસર જેવા ઘણા પાઠ શીખવવામાં આવે છે. આ સંસ્થાએ આજ સુધીમાં આશરે 4500 જેટલા જરૂરિયાતમંદ ભાઈ બહેનોને સીવણની સંપૂર્ણ તાલીમ પૂરી પાડી છે. ભાવનગર મહાનગરપાલિકાની શાળામાં ભણતા ગરીબ અને આશાસ્પદ બાળકોને વિદ્યા ઉત્તેજનાની સહાય આપવામાં આવે છે. સમાજના સ્વાસ્થ્ય ક્ષેત્રે આ સંસ્થા દ્વારા 149 નેત્રયજ્ઞ કરવામાં આવ્યા છે, જેમાં હજારો લોકોએ લાભ લીધેલો છે. 11,585 દર્દીઓના ઓપરેશનો પણ કર્યા છે. ભાવનગરના પછાત વિસ્તારમાં તથા પ્રાથમિક શાળાઓના બાળકોમાં ચશ્મા વિતરણ કરાય છે. બીમાર વ્યક્તિને માંદગી સમયે વોટર બેડ, બગલઘોડી, વ્હીલચેર, વોકર, કમોડ ચેર, બેડપાન વગેરે સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધોની સુખાકારી માટે પણ શિશુવિહાર ઘણા કાર્ય કરે છે. આ સંસ્થા દ્વારા સામાજિક જાગૃતિ માટેના પુસ્તક તથા પત્રિકાઓનું પ્રકાશન પણ કરવામાં આવે છે. આવી અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા આ સંસ્થા ભદ્ર સમાજના નિર્માણ માટે કાર્યરત છે. આવી પરોપકારી પ્રવૃત્તિ કરનાર આદરણીય શ્રી માનભાઈ ભટ્ટથી લઈને આજ સુધીના આ સંસ્થાના તમામ કાર્યકર્તાઓ ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણ અવશ્ય પ્રસન્ન થતા હશે. આ શિશુવિહાર સંસ્થા દ્વારા નિસ્વાર્થ ભાવે હજુ પણ સત્પ્રવૃત્તિઓ થતી રહે અને તેમનો ઉત્સાહ સદૈવ વધતો રહે એવી શુભકામના તથા પ્રભુને પ્રાર્થના સ સ્વામી જ્ઞાનજીવનદાસ કુંડલધામના ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલી અને ધ્વજથી આપણે આ સન્માન પત્રને વધાવીએ. ભલે ભક્તજનો, આ તો બહુ ટૂંકમાં નાની નાની થોડી થોડી પ્રવૃત્તિઓનું વર્ણનામાં લેવામાં આવ્યું છે, પણ હજારો પ્રકારની સેવા પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. માનભાઈ ભટ્ટ એ જ્યારે આ પૃથ્વીમાંથી હયાત હતા ત્યારે એમને જે કાર્યો કરેલું એવું જ કાર્ય એમના પુત્રો, પરિવાર અને ટ્રસ્ટીગણ કરી રહ્યા છે. થોડી એમની વિડીયો ક્લિપો દ્વારા આપણે એ નિહાળી.
સેવા અને સંસ્કારની ગંગોત્રી એટલે શિશુ વિહાર સંસ્થા ભાવનગર. સમાજ કલ્યાણના દીર્ઘદ્રષ્ટા માનભાઈ ભટ્ટ દ્વારા 1939માં આ શિશુ વિહાર સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસના પથ પર 77 વર્ષથી ચાલતી આ સંસ્થામાં બાળ મંદિર, બાળ ક્રીડાંગણ, બાળ પુસ્તકાલય, વાલી પ્રશિક્ષણ, રમકડા ઘર અને નોલેજ પાર્ક દ્વારા વિકાસની તકો સાથે વાતાવરણ પણ પૂરું પાડવામાં આવે છે. નિસ્વાર્થ ભાવે ચાલતી આ શિશુ વિહાર સંસ્થા દ્વારા આજ સુધીમાં 4500 જેટલા જરૂરિયાતમંદ ભાઈ બહેનોને સીવણની સંપૂર્ણ તાલીમ અપાઈ છે. વળી 149 નેત્રયજ્ઞ પણ થયા છે અને 11,585 દર્દીઓના ઓપરેશન પણ કરાયા છે. શિશુ વિહાર સંસ્થા સમાજ ઉપયોગી પ્રવૃત્તિ દ્વારા ભદ્ર સમાજના નિર્માણ માટેનું અવિરત કાર્ય કરતી રહી છે.
વાલા ભક્તો, આ વિડિયો દ્વારા આપણે સૌએ બહુ એની આછેરી ઝલક નિહાળી છે. તો આ શિશુ વિહાર સંસ્થાના સ્થાપક માનભાઈ ભટ્ટે જે કંઈ આ પ્રવૃત્તિ આ સમાજના ઘડતર માટે કરી છે એ જ પ્રવૃત્તિને એમના પાછળ એમના પરિવારમાં નાનકભાઈ ભટ્ટ અને હરીશભાઈ ભટ્ટ બંને ભાઈઓ એ મંત્રી તરીકે અને ટ્રસ્ટી તરીકે રહી અને સંસ્થાનું કાર્ય કરી રહ્યા છે. તો આપણી શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી આ સાગર કથાના અંતર્ગત સાગર મહોત્સવમાં આ સંસ્થાને આપણે બિરદાવીએ સન્માનિત કરીએ છીએ. તો પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ, રામકૃષ્ણદાસજી સ્વામી આ બંને ભાઈઓને પુષ્પમાળા અને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. બંને નાનકભાઈ અને હરીશભાઈ પૂજ્ય સ્વામી પાસે પધારશે. આ બંને ભાઈઓની સાથે એમના બેન અને માનભાઈ ભટ્ટના દીકરી ઇન્દિરાબેન ભટ્ટ, જે આ સંસ્થાના સહમંત્રી છે, તેઓ પણ પધાર્યા છે. તો બહેનોના વિભાગમાં બહેનો એમને શાલ અને હાર અર્પણ કરી એનું સન્માન કરશે. સન્માન પત્ર આપણે વાલા ભક્તો, પૂજ્ય દયાળુ સ્વામી, પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી અને બંને ભાઈઓ સાથે રહેશે. અને આપણે જે સન્માન પત્રનું વાંચન કર્યું છે એ અત્યારે અર્પણ કરીએ છીએ. જોરદાર તાલીના નાદથી આપણે એ આ કાર્યક્રમને વધારીએ. વાલા ભાઈઓ, આપણે સમાજનું સારામાં સારું આવું સેવાનું કાર્ય કરનારી સંસ્થાને આપણી સંસ્થા દ્વારા સન્માનની સાથે એક ફૂલની પાંખડી રૂપે એક નાનું એવું દાન પણ આપીએ છીએ. નાનકભાઈને વિનંતી કરીશ, પૂજ્ય દયાળુ સ્વામી પાસે આવશે. પૂજ્ય સ્વામી અમારી સંસ્થા દ્વારા એક સુંદર મજાનું મહારાજનું સ્વરૂપ અર્પણ કરશે અને રૂપિયા 5 લાખની ભેટ અર્પણ કરશે. તો આવશે નાનકભાઈ ભટ્ટ. બોલો સ્વામી નારાયણ ભગવાન. મહારાજનું માણકી ઉપર બિરાજમાન સુંદર મજાનું સ્વરૂપ, ઠાકોરજીનો પ્રસાદ અને સ્વાસ્થ્ય અને વાલપના વેણ બંને પુસ્તકો પૂજ્ય સ્વામી અર્પણ કરશે. નાનકભાઈને વિનંતી કરીશ, આ પ્રસંગે આપના હૃદયના ભાવ ઉદ્ગાર 5-1 મિનિટ માટે રજૂ કરવા પધારશે. તો નાનકભાઈ ભટ્ટ આ શિશુવિહાર સંસ્થાના પોતે મંત્રી પદે છે, આપણે એમનું સન્માન લીધું છે. તો પધારશે નાનકભાઈ ભટ્ટ.
સ્વામિનારાયણ ભગવાન કી જય. કુંડળ ધામની જય. પરમ આદરણીય જ્ઞાનજીવનદાસ મહારાજશ્રી, મંચસ્થ સૌ સંતો, આપ સર્વ હરિભક્તો અને ભાઈઓ અને બહેનો, ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત લીલાઓનું સંકલન કરી અને સ્વામી શ્રી આધારાનંદજીએ હરિચરિત્રામૃત આપણને આપ્યું અને એમનું સતત 6 વર્ષ અને 4 માસથી અહીંયા પઠન થઈ રહ્યું છે, એની દિવ્ય ચેતનાઓ આપ સર્વમાં અહીંયા પ્રસારી છે, ત્યારે શિશુવિહારનું આપે સન્માન કર્યું છે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. આ સાગર મહોત્સવ છે એ ભગવાન સ્વામિનારાયણનો મહોત્સવ છે. ભગવાન સ્વામિનારાયણ સત્કાર્યને ખૂબ પ્રીતિ કરતા અને એ એમની ગમતી વાત હતી. સત્કાર્યને આચરણમાં મૂકવું એ કામ માનભાઈએ પણ જીવનભર કર્યું. શિશુવિહારે 1939થી એમનું એક મુખપત્રક પત્રિકા કરી, એમાં પણ ઉપર લખ્યું કે સદવિચારને આચરણમાં મૂકતી સંસ્થા. આવું નિષ્કામ ભાવે જે આચરણ કરવાનું શિશુવિહારે કામ કર્યું છે અને એનું આપે અભિવાદન કર્યું છે, એટલે હું ફરી ભાવનગરના બધા નાગરિકો વતી અને શિશુવિહારના હજારો અમારા વિદ્યાર્થીઓ વતી આપનું હું વંદન કરું છું આપ સૌને. શિશુવિહારમાં દર વર્ષે લગભગ 4.5-5 લાખ વિદ્યાર્થીઓ જુદી જુદી તાલીમ સાથે જોડાય છે અને અમે 350 પ્રવૃત્તિઓ દ્વારા, સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા, શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા આ નાગરિકોને નિસ્વાર્થ ભાવે જોડીએ છીએ. શિશુવિહાર એ ગરીબ માણસનું કામ કરતી સંસ્થા છે, શિક્ષણનું કામ કરતી સંસ્થા છે, અવૈધિક તાલીમનું કામ કરતી સંસ્થા છે. આઝાદી પછી માહોલ એવો સર્જાયો કે આપણે આ ચીલાચાલુ શિક્ષણમાં પડી ગયા. પણ જે જે સમાજના પ્રબુદ્ધ લોકો છે, સ્વામિનારાયણ ભગવાને તો એક દૂરંદ્રષ્ટાથી આ વસ્તુ જોઈ જ હશે, પણ એમની પછી પણ જ્ઞાનજીવનદાસ મહારાજશ્રીએ અને બધા જ સ્વામીઓ અહીંયા સંતો વધાર્યા છે એનામાં પણ આ એક દૂરંદ્રષ્ટિ છે, અને એ જોઈ શકે છે કે માત્ર બુદ્ધિનું જ્ઞાન એ સર્વસ્વ નથી, સર્વસ્વ છે તે માણસના હૃદયનું જ્ઞાન છે. હૃદયની ભાવના એ જ શ્રેષ્ઠ છે. અને શિશુવિહારે એ કામ જારી રાખ્યું છે, માણસને સંવેદનાનું કામ આપવાનું કામ કર્યું છે, અને શિશુવિહારે માણસમાં માણસાય જળવાય રહે એવું સરસ કામ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે તો આપણે આટલા બધા વર્ષો પહેલાં આ વાત કરી હતી કે મૂળ કામ છે તે માણસાઈનું છે, પણ આજનું વિજ્ઞાન પણ હવે એ કહે છે કે મૂળ કામ છે તે માણસાઈનું છે. એક મિનિટ લઈને હું મારી વાત સંપન્ન કરીશ. બેંગ્લોરમાં વિશ્વેશ્વરૈયા મ્યુઝિયમમાં જુદા જુદા વિભાગો છે, એમાંનો એક વિજ્ઞાનનો વિભાગ છે તે જેનેટિકલ એન્જિનિયરિંગનો વિભાગ છે. આ વિભાગ માણસના અને આ સૃષ્ટિના જુદા જુદા પ્રાણીઓના જીન્સ એના કલર કોડનું સામ્ય માપે છે. આપ સર્વને આ સભાને જાણીને નવાઈ લાગશે, પણ માણસ અને ઉંદરના જેનેટિકલ કલર કોડ છે, આપણા રંગસૂત્ર છે, તે 99% સરખા છે. આ વિજ્ઞાન પ્રતિપાદિત કરે છે. એટલે ઉંદર અને માણસમાં જે કંઈ ફરક છે તે 1% ફરક છે, અને 1% છે તે આપણી માણસાઈ છે, આપણા માનવ મૂલ્યો છે. આ ઉત્સવ જે ઉજવાય છે તે આપણે માનવ જાતના મૂલ્યો જાળવવાનું કામ કરવાનું છે એનો ઉત્સવ છે. આ સાગર ઉત્સવ જ માનવ મૂલ્યની જાળવણીનો છે. આવું સુંદર કામ આપ શ્રી કરો છો, આ સભા કરે છે, આ ભક્તો કરે છે, અને એને કારણે જ આ બધા આભના ટેકા બની રહે છે. ત્યારે શિશુવિહાર પણ વિનમ્ર ભાવે આ કામ કરી રહી છે, અને નવી પેઢીમાં અમે સતત માનવ મૂલ્યો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા સુંદર કામની સાથે સાથે આપે અમને બળ આપ્યું છે, સરસ મજાની અમને અહીંયા પ્રેરણા આપી છે, રકમ પણ આપી છે, એમાંથી અમે જરૂરથી વધુ સત્કાર્ય કરવા પ્રેરાશું. આ તબક્કે શિશુવિહારને માનભાઈને અને એના સદકાર્યને આપે અમને પુણ્ય સ્વરૂપ જાણ્યા છે એ બદલ હું સ્વામીજીનો અને આપ સર્વ સભાનો અને આપ સર્વ સંતોનો આભાર માનું છું. જય સ્વામિનારાયણ.
ખૂબ ખૂબ ધન્યવાદ નાનકભાઈ ભટ્ટ. પાલા ભક્તજનો, નાનકભાઈ અને હરીશભાઈની સાથે એમના બીજા ભાઈઓ આવ્યા છે, તો તમામને અત્યારે પૂજ્ય સ્વામી પાસે આહુત કરીશ. તેઓ સ્વામીનું પુષ્પમાળાથી પૂજન કરશે, આશીર્વાદ લેશે. તો એમની સાથે મુકેશભાઈ ભટ્ટ એમના ભાઈ આવ્યા છે, એ પધારશે. કિરીટભાઈ દવે, દિલીપભાઈ પાઠક, રશ્મિકાંત સાકરવડિયા, અનિલભાઈ બોરીચા અને રાજુભાઈ મકવાણા આ ભાઈઓ પણ અત્યારે સ્ટેજમાંથી આવશે પૂજ્ય સ્વામીના પૂજન માટે. પૂજન કરશે, સ્વામી એમને રૂડા આશીર્વાદ પાઠવશે. વાલા ભાઈઓ, આ શિશુવિહાર સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આપણે સન્માન અને બહુમાન કર્યું છે, તો નાનકભાઈ અને હરીશભાઈ હવે પોતે એમને નીચે સ્થાન ગ્રહણ કરશે. વાલા ભક્તજનો, એમની સાથે જ એમના બેન અને આ સંસ્થાના સહમંત્રી ઇન્દિરાબેન ભટ્ટ પણ બહેનોના વિભાગમાં બેઠા છે. બહેનોએ એમનું સન્માન કર્યું છે, તો આગળનો કાર્યક્રમ બીજો આપણે એવો જ લઈ રહ્યા છીએ. વાલા ભક્તજનો, જેવી રીતની શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સારામાં સારું કાર્ય કરી રહી છે, એવી જ રીતે માનભાઈ ભટ્ટ દ્વારા જ 1969માં ભાવનગરમાં એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવેલી, અને એમની પ્રેરણાથી શરૂ થયેલો આ વૃદ્ધાશ્રમ એ હર્ષદભાઈ બી શેઠ એમણે પોતે સંભાળી લીધો, અને આજની તારીખ સુધી એ ભાવનગર વૃદ્ધાશ્રમનું કામ એ સારામાં સારું હર્ષદભાઈ કરી રહ્યા છે. તો અમ સંતોના દિલમાં વાલા ગુરુજીએ પ્રેરણા કરી કે આવા કોઈક વ્યક્તિને તેમ ગોતી લાવો, તો શોધતા હર્ષદભાઈનું નામ મળ્યું કે આવી સારામાં સારી સેવા કી વૃદ્ધો માટે કરતા હોય તો એ હર્ષદભાઈને આહુત કરી સ્ટેજમાંથી આવશે, અને અરશદભાઈનો આ સંસ્થા સન્માન કરશે તો ડોક્ટર ગંભીરસિંહ અરશદભાઈને સ્ટેજ ઉપર લઈને આવે. ભલા ભક્તજનો, વૃદ્ધોની સેવા કરવા માટે આ ભારતીય પરંપરામાં જ એવું જોવા મળે છે, દિલના ભાવથી વૃદ્ધાશ્રમની સ્થાપના કરી વૃદ્ધોની દેખભાળ રાખી અને એમને જોઈતી જરૂરિયાતો પૂરી પાડવી એ સમાજની સારામાં સારી શ્રેષ્ઠ સેવા છે. પરંતુ એની અંદર હર્ષદભાઈએ જે વિશિષ્ટ સેવા કરી છે, એમને વિશિષ્ટ ભાગ ભજવ્યો છે. જ્યારે એમનું નામ નક્કી કરવાનું થયું તો એને પહેલી તો ના જ પડી, મારા કરતાં બીજા ઘણા બધા છે એમને લેજો. તો ગુરુજી કે ભાઈ અત્યારે તમારું નામ અહીંયા મોખરે અમને સંભળાય છે, તો હર્ષદભાઈ પધારશે વાલા સ્વામી પાસે અને માળા પહેરાવી અને સ્વામી એમને રૂઢ આશીર્વાદ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાન. અરશદભાઈ એમનું સ્થાન ગ્રહણ કરશે. એ અરશદભાઈની જે સેવાકી પ્રવૃત્તિ છે એના સન્માન પત્રમાં વિશિષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે હું બીજા શબ્દો કરતા એમના સન્માન પત્રમાં એને જે કરેલી સેવા છે એનું વાંચન કરીશ. સન્માન પત્રના વાંચન પછી પૂજ્ય સ્વામી એમને શાલ પુષ્પમાળા પહેરાવી અને આ સન્માન પત્રનું અર્પણ કરશે. તો એ સન્માન પત્ર હું વાંચી સંભળાવું. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિતામૃત કથા સમાપ્તિ નિમિત્તે સાગર મહોત્સવ સન્માન પત્ર આદરણીય શ્રી અરશદભાઈ બી શેઠ. સૌને માટે આદરણીય તથા અનુકરણીય એવા સેવાભાવી શ્રી અરશદભાઈ બી શેઠનું વિશિષ્ટ સન્માન કરતા અમે આનંદની લાગણી અને પ્રભુની કૃપા અનુભવીએ છીએ. સન 1969માં સ્વર્ગવાસી શ્રી માનભાઈ ભટ્ટે ભાવનગરમાં વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી. ત્યારથી આપે વૃદ્ધાશ્રમની સેવામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે 2009 સુધી રહીને ખૂબ કર્મઠતાથી સેવાનો ભાર વહન કર્યો છે. ત્યારબાદ આપના 75 વર્ષ પૂર્ણ થતાં સ્વૈચ્છિક રીતે પદ ત્યાગ કરીને હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યા છો. આમ આપ શ્રી 48 વર્ષથી વૃદ્ધાશ્રમમાં નિયમિત સેવા કરી રહ્યા છો. પોતાની આયુર્વેદ દવા બનાવનારી ફેક્ટરી છે, પુત્ર પૌત્ર પણ ડૉક્ટર છે, છતાં આપ આવી નિસ્વાર્થ સેવા કરવામાં હજુ સક્રિય છો તે અતિ સરાહનીય છે. આ જમાનામાં કેટલાય સંતાનો પોતાના સગા મા બાપની પણ સેવા કરવા તૈયાર નથી, ત્યારે આપ તો પરાયા વૃદ્ધોને પોતાના માની તેની સેવા ખૂબ આદર અને પ્રેમથી કરવી એવો આગ્રહ રાખો છો. વૃદ્ધોને ભોજન, રહેણાંક, આરોગ્ય વગેરે બધી વ્યવસ્થા સારામાં સારી સુવિધા સાથે મળે એવી આપ તકેદારી રાખો છો. વૃદ્ધોની શારીરિક માનસિક જરૂરિયાતોનું ધ્યાન રાખીને તેમને તેમનું ઘર ભૂલાઈ જાય એવી રીતે આપ સેવા કરો છો. આપ પોતાના ઘરના રસોડામાં જે વસ્તુ વપરાતી હોય તે જ વસ્તુ વૃદ્ધાશ્રમમાં વાપરો છો. વળી વૃદ્ધોની પસંદગી પ્રમાણે જમવાનું મેનુ રાખો છો. આપના ઘરે કાંઈક નવી વાનગી બનાવી હોય ત્યારે આપને વૃદ્ધો યાદ આવે છે, તેથી તે વાનગી વૃદ્ધો માટે બનાવડાવી તેમને જમાડ્યા પછી જ આપ જમો છો. એકવાર જોરદાર તાળીથી એમના આ દિલને, એમની ભાવનાને, એના પ્રેમને વધાવીએ. પોતાના મા બાપને મૂકીને ખાનારા આ સમાજમાં અનેક પરિવારો પુત્રો હશે, પરંતુ પરાયા મા બાપને પોતાના માની પોતે જે જમે છે એના કરતાં સવાયું એ વૃદ્ધાશ્રમમાં જમાડવું, આવી એમની ઉમદા ભાવનાને વાલા ભક્તજનો આપણા દિલમાં સારામાં સારું સ્થાન અપાવે છે. વળી આટલો તન મન ધનથી ભોગ આપવા છતાં આપણે શુદ્ધ સેવક બનીને રહેવું ગમે છે, માલિક તરીકે નહીં. તેથી જ આજ દિવસ સુધી આપે વૃદ્ધાશ્રમનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો નથી. મેનેજિંગ ટ્રસ્ટી તરીકે 40 વર્ષ રહ્યા તે દરમિયાન આપ રોજે સાંજે કોઈ પણ વ્યવહારિક કામને ઠેલીને વૃદ્ધાશ્રમની સેવામાં પહોંચી જતા, ગમે તેવું વ્યવહારિક કામ હોય પરંતુ છોડીને વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોને પ્રેમ હું બળ આપી કાયમના માટે એની સેવા કરી છે, ત્યારે હર્ષદભાઈના જીવનને, હર્ષદભાઈની ભાવનાને, એના પ્રેમને આપણે વધાવીશું. વળી આ ભોજનનો બગાડ ન કરવાના ખૂબ જ આગ્રહી છો, તેથી જાહેર સમારંભમાં પણ આ ભોજનનો બગાડ કરવો નહીં એવા લખાણવાળું શર્ટ પહેરીને સૌને તે બાબતે જાગૃતિ આપો. બોલો લ્યો, શર્ટ ઉપર કાંઈક નામ લખેલું હોય તો આપણે હજી એમ થાય કે સારું લાગે છે, પરંતુ ભોજનનો બગાડ કરવો નહીં એવું લખેલું શર્ટ પહેરી અને સમાજમાં ફરવાનું થાય તો આપણને સંકોચ તો જરૂર થાય, પરંતુ જ્યારે પ્રેરણા બીજાને આપવાની છે, બીજાને ખરેખરો પ્રેમ આપવાનો છે, ત્યારે આવું નાનું કામ પણ બહુ જ પ્રેમથી કરે છે. તેમજ વ્યસન મુક્તિ વિશે પણ આપે વર્ષોથી સારો પ્રચાર કર્યો છે. આ રીતે આપનું જીવન પહેલેથી અનેકવિધ સમાજ ઉપયોગી સત્કાર્યોથી સભર રહ્યું છે. આપનું વ્યક્તિત્વ એટલે પ્રામાણિકતા, પારદર્શિતા, કાર્યનિષ્ઠા, નિયમિતતા અને ભાવુકતાનો સમન્વય. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર અનેક જીવોના કલ્યાણાર્થે સર્વજીવ હિતાવહ વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરી કરાવી છે, જેમાં નાના મોટા, ભણેલા, અભણ, ગરીબ, તવંગર અને દરેક જ્ઞાતિ જાતિના સૌને અપનાવ્યા છે. એવા પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણે નિઃસહાયજનોની સેવા કરવા આજ્ઞા કરી છે કે મારા આશ્રિતોએ પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. શિક્ષાપત્રી શ્લોક 83. આ આજ્ઞા મુજબ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય તે હેતુથી નિસ્વાર્થ ભાવે સેવાની સરવાણી વહાવતા કેટલાક મહાનુભાવોના સત્કાર્યોની કદર કરી તેમને રાજીપો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમના કાર્યથી સૌને પ્રેરણાની સુવાસ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી સ્વામિનારાયણ અમ સૌ સંતો ભક્તો આપના આવા નિસ્વાર્થ સેવામય જીવનને જોઈને આપની ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છીએ. પ્રભુ આપના ઉપર સદૈવ અમીમય દ્રષ્ટિ રાખે અને આપની સત પ્રવૃત્તિથી સૌને પ્રેરણા મળતી રહે એવી શુભકામના તથા પ્રભુને પ્રાર્થના. સ્વામી જ્ઞાન જીવનદાસ કુંડળધામના ભાવથી જય સ્વામિનારાયણ. વાલાભાઈઓ, એકવાર જોરદાર ધ્વજ લહેરાવી એમની આ સેવાની સરવાણી, વૃદ્ધો પ્રત્યેની ભાવના અને એમને જે કાંઈ જીવનમાં આટલી ઉંમર સુધી કર્યું છે, વાલા ભક્તો ખરેખર આવું કરવું હોય આપણા દિલમાં એક દિવસ આપણે કરી નહીં શકતા, એને આખી જિંદગી આમાં ઘસી નાખી, તો એવા અરશદભાઈ શેઠ એમને વિનંતી કરીશ. પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી પાસે પધારશે, પૂજ્ય દયાળુ સ્વામી પણ આવશે, એમને પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરશે. સન્માન પત્ર નું અર્પણ થશે. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય સ્વામી માણકી ઉપર અસવાર મહારાજ ને અર્પણ કરશે. સાથોસાથ પ્રસાદ, પુસ્તક અને નાની એવી ભેટ પણ અર્પણ કરવામાં આવશે. હર્ષદભાઈને વિનંતી કરીશ બે ચાર મિનિટ માટે પણ અત્યારે ભાવના વ્યક્ત કરવા માટે અત્રે વધારશે.
સર્વે સંતોષશ્રી, સર્વે હાજર ભાઈઓ બહેનો, અહીંયા તો હું કંઈક પામવા માટે આવ્યો હતો, પણ એની સામે મારી ઉપર જે પ્રેમ આ સંસ્થાએ વરસાવ્યો છે અદ્ભુત છે. નાનપણથી જ કંઈક મારા મા બાપના આશીર્વાદના સંસ્કારને કારણે હું ભણ્યો તો ઓછો, પણ સામાજિક પ્રવૃત્તિમાં પહેલેથી ડૂબેલો છું. ભણતર ઓછું, છતાંય સરસ રીતે કામ કર્યું. પહેલાં દરબાર ગઢવાળ નવજવાન સંઘ નામની સંસ્થા ઊભી કરેલી, અમે મિત્રો એ બધાએ, પણ આખા દરબાર વોર્ડમાં ઘરે ઘરે સૌ અમને ચાહતા ને અમને માગીએ એ બધું દેતા. આ રીતે પ્રવૃત્તિઓ ઘણી જ કરતા. પછી માનભાઈ ભટ્ટ, પહેલાં હમણાં આપણે એનો શિશુવિહાર સંસ્થા વિશે સાંભળ્યું અને એના પુત્ર બંને અહીં આવ્યા છે નાનકભાઈને, એ વિશે પણ આપણે જાણ્યું. માનભાઈને મારે શું, માનભાઈ મારા ગુરુ સમાન છે. ભલે હું નવજાન સંઘમાં કામ કરતો પણ 8-15 દિવસે મારે ઘરે આવતા, હર્ષદ તું આ ખોટું કરે, હર્ષદ તું આમ કર, મને સાચી સલાહ આપતા. એ માનભાઈ બહુ લાંબી રીતે વિચારતા કે હવે કોનો સમય એવો આવશે કે જેના માટે આપણે કંઈક પ્રયત્ન કરવા જોઈએ. એણે વિચાર કર્યો કે હવે આઝાદી પછી વૃદ્ધોને માટે કંઈક કરવું જોશે, કેમ કે દિવસે દિવસે વૃદ્ધોના પ્રશ્નો વધતા જાય છે. તો એણે વિચાર કર્યો કે વૃદ્ધાશ્રમ આપણે ભાવનગરમાં સારું ઊભું કરીએ. એ રાજકીય લોકોથી જરા દૂર રહેતા એટલે એણે ભાવનગરના સામાજિક કાર્યકરોની એક મીટિંગ બોલાવી, એમાં વાત કરી કે ભાઈ આપણે વૃદ્ધોને માટેની પ્રવૃત્તિ આપણે શરૂ કરવી છે અને એ માન સહિત જીવી શકે એવું આપણે વાતાવરણ ઊભું કરવું છે. સૌએ સ્વીકાર્યું, પરંતુ એ વખતે મારી અંગત જવાબદારી કુટુંબની હતી. આર્થિક સ્થિતિ એટલી બધી નબળી હતી કે ત્યારે આજથી 60 વર્ષ પહેલાં મારે માથે 30,000 દેવું હતું. ત્યારના 30,000 એટલે અત્યારે તો એની કિંમત કેટલી થાય, આ છતાંય મેં મારી પ્રવૃત્તિ ચાલુ રાખી અને આ રીતે કુટુંબિક પ્રવૃત્તિ પણ ચાલુ રાખી પાર પાડ્યું. ત્યાં આ વૃદ્ધો માટે પ્રશ્ન આવ્યો, માનભાઈએ શિશુવિહારમાં મીટિંગ કરી અને મીટિંગમાં ફક્ત સામાજિક કાર્યકરો હોય એને આમંત્રણ આપેલું. હવે ત્યારે હું મારા ધંધા અર્થે સૌરાષ્ટ્રમાં ટૂર ઉપર હતો એટલે મને આમંત્રણ હોવા છતાં હું મીટિંગમાં હાજર ન આપી શક્યો. ત્યારે માનભાઈએ 5 વ્યક્તિના નામ આપ્યા કે આ 5 વ્યક્તિનો હું ટ્રસ્ટી મંડળ રચું છું ને એ લોકો આ કાર્ય આગળ ધપાવે. એમાં 5 વ્યક્તિમાં મારું નામ હતું એટલે હાજર રહેલ એક વ્યક્તિએ વિરોધ કર્યો કે ભાઈ અહીંયા હાજર હોય એના જ નામ આપો, જે ગેરહાજર છે એનું નામ ન હોય. ત્યારે માનભાઈએ જવાબ આપ્યો, ભલે એ ગેરહાજર હોય પરંતુ એનું જે કાર્ય હું સમજું છું અને જોયું છે એ એકદમ સરસ છે ને એ વૃદ્ધનું કામ કરી શકે એમ છે જ, એટલે હું એ નામ ચાલુ જ રાખું. એટલે 5 જણ ચૂંટાયેલા એ વૃદ્ધાશ્રમ નામની સ્થાપના 1969 કરી અને શરૂઆતમાં મને ટ્રસ્ટી પણ રાખેલો. કામ આગળ ચાલ્યું ધીરે ધીરે. 13 વ્યક્તિ શરૂઆતમાં હતી, એ અત્યારે 250 વૃદ્ધો કાયમને માટે વૃદ્ધાશ્રમમાં રહે છે. તદઉપરાંત ભાવનગરમાં બીજા અનેક વૃદ્ધો છે કે જેને રહેવા માટે ઘર છે, પૈસો છે, પરંતુ રસોઈ કરીને જમવા માટે એને તકલીફ હોય છે. અમે વિચાર કર્યો કે આપણે કેટલા જણો અહીંયા વૃદ્ધાશ્રમમાં સમાવેશ કરી શકશું, એ તો કોઈ દે અંત જ ન આવે. તો પછી અમે ટિફિન સેવા શરૂ કરી. અત્યારે એ ટિફિન સેવા 250 વૃદ્ધોને ઘરે સવારે ને સાંજે સંસ્થા પોતે ત્યાં પહોંચાડે છે ટિફિન. આ વર્ષોથી ચાલે છે, આજે એના 8 વર્ષ થયા. ટિફિન સરસ રીતે ચાલે છે. ટિફિનમાં રસોઈ તમે જુઓ, શાકભાજી નબળા આવ્યા હોય તો ચલવી નહીં લેવાના, એ પાછા કાઢવાના. એ રીતે કોઈ પણ વસ્તુ, ઘી તો ચોખ્ખું જ વપરાવવું જોઈએ, દૂધ તો ચોખ્ખું જ વપરાવવું જોઈએ. આ રીતે અમે પ્રવૃત્તિ અત્યારે પણ ચાલુ છે. એક ઈશ્વરી કૃપા છે આ. એક આ પ્રવૃત્તિ સાથે હું વૃદ્ધાશ્રમમાં મંત્રી તરીકે 48 વર્ષમાંથી 42 વર્ષ રહ્યો. ત્યારે મેં શરૂઆત કરેલી કે વૃદ્ધોનું રસોઈ ઉપર ખાસ ધ્યાન આપવાનું, રહેણાંક ઉપર ધ્યાન રાખવાનું. રસોઈમાં કોઈ પણ વસ્તુ બરાબર ન હોય, શાક બરાબર ન હોય તો શાક પાછું કાઢવાનું. એ રીતે દરેક વસ્તુ, ઘી તો ચોખ્ખું જ હોવું જોઈએ, રોટલી થતી હોય તો ગમે ત્યારે આપણે વજન કરવાનું. 5 રોટલી 100 ગ્રામથી વધવી જ ન જોઈએ. 5 રોટલીનું વજન 100 ગ્રામથી વધવું જ ન જોઈએ. અમે વારંવાર ચેક કરીએ અને જેમને વધે એને અમે કહીએ કે આ રીતે નહીં ચાલે. આ વર્ષોથી પ્રવૃત્તિ ચાલુ કરી છે અને હજી પણ રોટલીનું વજન પણ થતું જ રહ્યું છે. એટલે રોટલી આ વૃદ્ધોએ ખાવાની છે, એટલે કેવી હોવી જોઈએ એ તો આપણે સૌ સમજીએ છીએ. તો એવી રોટલી અમે આપીએ છીએ, ચોખ્ખું ઘી આપીએ છીએ. આ વર્ષોથી આ સંસ્થામાં ચાલે છે. હજી વૃદ્ધો પ્રત્યે જે લાગણી હોવી જોઈએ સમાજમાં, એ હજી એવી ઉદ્ભવી નથી. તમે જુઓ તો વૃદ્ધોની સંખ્યા ઓછી નથી હો, દેશમાં ભાવનગરમાં બધે જ પુષ્કળ છે. પણ ક્યાં છે વૃદ્ધો? વૃદ્ધો એક ઘરના ખૂણામાં બેઠા હોય છે, બાકી કાંઈ એનું જીવન જેવું કાંઈ હોતું નથી. આ વસ્તુ વ્યાજબી નથી. વૃદ્ધોને આપણા સમાજમાં લાવવા છે, એ તો આપણા વડીલ કહેવાય. એને સારી રીતે સાચવવા જોઈએ, એની પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ અને એ રીતે આપણે આગળ વધવું જોઈએ. વૃદ્ધોને એક સાઈડમાં મૂકી દેવાથી વૃદ્ધોની સેવા ન થઈ શકે. આ રીતે મેં વૃદ્ધાશ્રમમાં કામ કર્યું છે. એમાં મેં કોઈ મારા ગુરુ નથી કે કોઈ પુસ્તકોનું વાંચન નથી, પરંતુ મેં મારી હાથે જે વિચારો આવ્યા એનો અમલ કર્યો છે. આજે 48 વર્ષથી હું વૃદ્ધાશ્રમમાં પહેલાં મંત્રી હતો અને છેલ્લા 7 વર્ષથી હું ટ્રસ્ટી રહ્યો છું, મંત્રી તરીકે છૂટા થયા 75 વર્ષે. આમાં આટલા વર્ષો મેં કાઢ્યા, પણ એક વિચિત્રતા એ હશે કે 48 વર્ષમાં મેં એ વૃદ્ધાશ્રમનું પાણીનું ટીપું પીધું નથી. ભગવાનનો મને પ્રસાદ આપે તો પણ હું ત્યાં ન લઉં. નહીં ભાઈ, અહીંયા આ આશ્રમની જગ્યામાં કોઈ પણ વસ્તુ મારા માટે લેવા માટે યોગ્ય નથી, કારણ કે હું અહીંયા સેવા કરું છું. તો આપને સૌને ખબર હશે કે એક ભયંકરમાં ભયંકર મોટી આગ શરૂઆત કેમ થાય છે? એક તણખાથી. આપણે તણખો જ નથી થવા દેવો. તણખો થવા દઈએ તો મોટી આગ થાય ને. આપણે આ રીતે તો હું અનેક દાખલા આપી શકું એમ છું, પરંતુ સમયની કિંમત છે તમારા અમારા સૌની. તો એટલું કહું કે આ સંસ્થા તો ઘણી સુખી છે, એને પૈસાની પણ આવક હશે, કોઈ પ્રશ્ન ન હોય. તો જો વૃદ્ધોની કોઈ સેવાની કંઈ તમે પ્રવૃત્તિ કરતા જ હો તો સવાલ નથી, પણ ન કરતા હો તો વૃદ્ધો પ્રત્યે લાગણી ઊભી થાય એવું કંઈક કરો. ને એમાં મને ગમે ત્યારે બોલાવશો તો હું હાજરી આપીશ અને તન મન ધનથી મદદ કરીશ. આભાર.
પહેલા ભક્તો ધ્વજ લહેરાવી હર્ષદભાઈની ભાવનાને આપણે બિરદાવીએ. આટલી ઉંમરે એમને વૃદ્ધ ઉંમરે પણ વૃદ્ધોની આ રીતે કદર કરી છે. એમની સાથે ડૉક્ટર કિશોરભાઈ હર્ષદરાય શેઠ એમના પુત્ર આવ્યા છે, એમના ભાઈઓ છે, તો તેમને આહુત કરી સ્ટેજ ઉપર આવશે પૂજ્ય સ્વામી પાસે. કિશોરભાઈ હર્ષદરાય શેઠ, મુકુંદરાય શેઠ એમના ભાઈ છે, ઘનશ્યામભાઈ શેઠ, રાજુભાઈ શેઠ, જાદુભાઈ ડોગરિયા, આ બધા જ ભાઈઓ એમની સાથે આવેલા છે. સ્ટેજ ઉપર આવશે પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ માટે. શ્રીમતી કુંદનબેન હર્ષદરાય એમના પત્ની પણ આવ્યા છે. બહેનોના વિભાગમાં બહેનોને વિનંતી, તેમને પુષ્પમાળા પહેરાવી એમનું સન્માન કરશે. સુરેશભાઈ સવાણી આ બધા જ ભાઈઓને લઈને આવ્યા છે, તો સુરેશભાઈને વિનંતી તેઓ આ બધા ભાઈઓને સાથે લઈ અને સ્ટેજ ઉપર આવશે. વાલા ભક્તજનો, સારો એ આ સમાજ હર્ષદભાઈનો, એમના ભાઈઓ, એમના પુત્રો પણ ખૂબ સારામાં સારું એ કાર્ય કરી રહ્યા છે, છતાં હર્ષદભાઈની ભાવનાથી આ બધા સાથે આવ્યા છે. એક વાર જોરદાર તાળીથી એમના પરિવારના ભાઈઓને પણ વધાવીએ. ભલા ભાઈઓ, અત્યારે આપણી સભામાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રા ગુરુકુળ બે દિવસથી આવ્યા છે. પૂજ્ય સ્વામી, લગભગ આવા ઉત્સવનો પ્રસંગ હોય તો ખાલી હાજરી આપીને જતા રહે એવું ક્યારેય આપણે જોયું નથી. જ્યારે આવે છે ત્યારે આપણે સૌને દર્શનનો, આશીર્વચનનો અને હાજરીનો ખૂબ લાભ મળે છે. ત્યારે પૂજ્ય સ્વામીને અત્યારે વિનંતી કરીશ, આ પ્રસંગે આપણે સૌને રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રા ગુરુકુળ.
આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, આ સમગ્ર મહોત્સવના પ્રેરક આપ સમગ્ર ભક્તજનોના હૃદયમાં મોક્ષ પથ દર્શક, આપ સમગ્ર ભક્તજનોના ગુરુદેવ પૂજ્ય ગુરુજી, ભક્ત મહોદય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, સ્વામીનું સમગ્ર સંત મંડળ અને પૂજ્ય સ્વામી જેવા એક વિરેલ પુરુષથી દીક્ષિત થયેલા અને શિક્ષિત થયેલા સમગ્ર ભક્તજનો, સાગર કથાના વિચારો જ્યારે આવે ત્યારે ભાગવતનો પ્રસંગ થોડોક મને યાદ આવ્યો કે અગસ્ત્ય ઋષિએ આખો સાગર એને આચમન કર્યું, પેટમાં સમાઈ દીધો. વર્ષોથી ગાથા ગવાય છે, પરંતુ આ સાગરની કથા અને ભાગવતમાં સાગર પીધેલો અગસ્ત્ય એની કથા બેમાં એટલો ભેદ છે કે ભાગવતના અગસ્ત્ય ઋષિએ સાગરનો પાન કર્યું, આચમન કર્યું, એ ઐશ્વર્ય છે. અને પૂજ્ય આપ શ્રીના ગુરુદેવે સાગરને જે માણસ માણસને પાન કરાયું એ એક સ્થિતિ છે. ઐશ્વર્ય અને સ્થિતિ બેમાં ઘણો બધો આકાશ પાતાળ જેટલો ભેદ છે. સાગરનું પાન તો કદાચ કરી શકાય, સાગરનું આચમન તો કરી શકાય, પરંતુ સાગર બીજાને પાવો, સાગરના અમૃતથી બીજાના આત્માને અમર બનાવો, સાગરના અમૃતથી અંદર રહેલી અનેક પ્રકારની માનસિક અને વૈકારિક સમસ્યાઓની ગંદકીથી માણસને દૂર કરી અને એને પ્રકાશમાં જે લાવવો, એ ઐશ્વર્યાર્થી ન કરી શકે, પરંતુ એ સામર્થ્ય કરી શકે. અને એ જ આ સાગર કથાના માધ્યમથી પૂજ્ય સ્વામીએ કંઈક કંઈક માણસના હૃદયમાં આવો પ્રકાશ એવો પાથરો છે કે જેના આધારે હજારોની લાખો નરનારીઓ, લાખો સદવિચારોથી નિરાધાર થયેલો સમાજ, આપણી ભારતીય સંસ્કૃતિથી નિરાધાર થયેલો સમાજ, આપણી ભારતીય સંસ્કૃતિના સદવિચારોથી વંચિત થયેલો સમાજ, એને એક સારી ઉમદા શ્રેષ્ઠ વિચારધારા આ સાગરના માધ્યમથી આપી છે. ક્યારે થઈ શકે? તો મળેલી તક, મળેલો સમય, મળેલો પુરુષ અને મળેલી આવા સાગર જેવા સદગ્રંથોની વિચારધારીનો યોગ, એનો સ્વીકાર. માણસને જો જીવનમાં કોઈ પણ વિષયમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો વાલા ભક્તો, સફળતાની ચાવી છે તક, સમય, સંત અને સદવિચાર. જ્યારે પરમાત્મા એ તક આપી તો આપણો ઇતિહાસ કહે છે કે શેખપટનો લાલજી નિષ્કુળ થઈ ગયો જો તકનો સ્વીકાર કર્યો તો. આજે આપણે જોઈ શકીએ છીએ તમારી સમક્ષ સ્ટેજ ઉપર તકનો સ્વીકાર કર્યો તો આજે આ સ્ટેજ ઉપર પણ ઘણા બધા નિષ્કુળ થયેલા પુરુષો બેઠા છે. બધું મળી શકે ને દુનિયામાં, પણ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત મધ્યના 32 વચનમાં એમ કહે છે કે નિષ્કુળ થવું એ તો બહુ કઠિન કામ છે. કારણ કે થોર અને વડના ઝાડ જેવી કૌટુંબિક જે નાતો પ્રેમ, એની એટલી બધી ચિકાસવાળી જે લાડ, એમાંથી ઉખડીને પરબ્રહ્મ પરમાત્માના ચરણવિંદ સુધી પહોંચવું, સુખના શિખરો પ્રાપ્ત કરવા અને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળની સેવામાં જોડાવું, એ કેટલી બધી કઠિન યાત્રા છે. પરંતુ જીવનમાં જો માણસ વિકાસ ઈચ્છતો હોય, ચાહતો હોય, તો આવા મોટા પુરુષના મુખ કમળમાંથી સાગર જેવા ગ્રંથનું તત્વ જ્યારે હૃદય સુધી પહોંચતું હોય, એના જેવી માણસના જીવનમાં કોઈ એવી તક નથી કે જે માણસ એના માધ્યમથી પોતાની અંદર આભ્યંતર સૃષ્ટિને સાફ કરી અને ભગવાન શ્રીહરિના ચરણ કમળ સુધી પોતે ગતિ કરી શકે અને પહોંચી શકે. એના માટે સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ જો તક હોય તો એ છે, પણ કોણ કરી શકે? આશાવાદી માણસ. નિરાશાવાદી માણસને કદાચ તક મળે તો તકમાં પણ માણસ અનેક પ્રકારની સમસ્યાઓ વિચારતો હોય છે, નિષ્ફળતા સફળતાના ઘણા બધા વિચારો કરતો હોય છે. પરંતુ આશાવાદી માણસ હોય તો મળેલી તકનો સ્વીકાર કરી અને નિષ્કુળ થઈ અને પરબ્રહ્મ પરમાત્માના ચરણવિંદ સુધી એ પોતાની યાત્રાને ગતિ કરાવી શકે છે. આજે એ અવસર છે. વધુ આપનો સમય નહીં લેતા ખાસ મારી એક આ સમગ્ર ભક્તજનોને ભલામણ છે કે આજે તક મળી છે, સંત મળ્યા છે, હવે આપણી માનસિક વૈચારિક બૌદ્ધિક જે કંઈ અડચણો હોય, સમસ્યાઓ હોય, વિચારધારાઓ હોય, એને બાજુ પર મૂકી અને સંતના મુખમાંથી ભગવાન શ્રીહરિને પામવા માટેનું જે અમૃત જ્યારે વરસતું હોય ત્યારે આપણે જો એને અધરાધર ઝીલી લઈએ તો સાચા કરોડો નહીં પણ અબજો રૂપિયાના કિંમત જેવા મોતી જેવા આપણે થઈ શકીએ. માટે આજે તક છે, સમય છે, સાગર જેવા ગ્રંથને પૂજ્ય આપના ગુરુદેવે આપના જ નહીં પણ ભારત દેશના સમગ્ર માનવ સમાજના હૃદય સુધી પહોંચાડવા માટેનો જે એમને ઉમદા પ્રયાસ કર્યો છે, જે ભાવના એમને માનવ હૃદય સુધી પહોંચાડી છે, આ દુનિયામાં બધું મળે પણ સંત મુખમાંથી નીકળેલું અમૃત એ ક્યાંથી નીકળે, એ મળે ક્યાંથી? દેવતાઓને મળેલું અમૃત તો એના શરીરને એના દેહને અમર બનાવી શકે, પણ સાગરમાંથી મંથન કરી અને આભશ્રીના ગુરુદેવ યા પૂજ્ય સ્વામીએ જે માણસને અમૃતનું પાન કરાવ્યું છે એના તો કંઈક કંઈક આત્માઓ બધા અમર થઈ જાય. આવી કૃપા, આવી ઉમદા દ્રષ્ટિ, આટલો પ્રેમ, આટલી મમતા જે પ્રાપ્ત થઈ છે એ તકને કોઈ દિવસ ચૂકતા નહીં, ભૂલતા નહીં. ઘણા બધા શ્રેષ્ઠીઓનો સન્માન થયું, એ બધા આશાવાદી છે, મળેલી તકને પોતે સમજી શક્યા છે, તો મળેલી તકને સ્વીકાર કરી અને આજે 200 પહેલાં ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસોએ ભારત દેશની અમુક પ્રકારની જે માનવની સમસ્યાઓ હતી એને દૂર કરવા માટેની જો તક આપીને એ સમાજ સેવકોએ તક ઝીલી અને આજે ઘણા બધા દિનદુખી નાના નાના ભૂલકાઓ આપણી યુવા શક્તિ, આપણી બાળ શક્તિ રોંગ સાઈડમાં એનું જીવન વહી ન જાય એનામાં આ પરમાત્માએ આપેલી શક્તિ, એ શક્તિ રૂંધી ન રહે એના અવકાશોના ભાગરૂપે એક સેવાનું કાર્ય કરે છે. અને એ ભારતીય સેવકોને બિરદાવવા માટેની જે ઉમદા ભાવનાથી પૂજ્ય સ્વામી જે આયોજન કર્યું છે એ ખરેખર બહુ નોંધનીય અને ખરેખર બિરદાવવાને પાત્ર છે. બધું થઈ શકે ને, પણ સેવકને બિરદાવો, સેવકની ભાવનાને બિરદાવી, એના ગુણને બિરદાવો, એ ખરેખર સાચી ભક્તિ છે. અને એ ભક્તિનું દર્શન પૂજ્ય સ્વામીએ આજે આ મહોત્સવના માધ્યમથી માનવ સમાજને કરાવ્યું છે. તો એવા પૂજ્ય સ્વામીના સંતમંડળના અને સમગ્ર ભક્તજનોના ચરણમાં પ્રાર્થના વંદના કરી અને મારા શબ્દને વિરામ.
ભલા ભક્તો, પૂજ્ય સ્વામી બહુ જ માયાળુ અને સાચા અર્થમાં કહીએ તો ભગવાનને પામવા માટેની સારામાં સારી વૃત્તિ દ્વારા, સારામાં સારા વિચારો દ્વારા, સારામાં સારા ભક્તોનું ઘડતર કરનાર સંત છે. પૂજ્ય ગુરુજી સાથે બહુ જ હૃદયથી જોડાયેલા છે, બહુ નિકટતાનો નાતો છે. તો સ્વામીએ આપણને સૌને સારામાં સારી શીખ આ પ્રસંગે આપી છે. એવી જ રીતે હરિયાળા ગુરુકુળથી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી એમના સંત મંડળ સાથે પધાર્યા છે. પૂજ્ય સ્વામીને પણ વિનંતી કરીશ, અત્રે 5-1 મિનિટ માટે આશીર્વાદ માટે પધારશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી. આ બંને સંતો વડીલ સંતોના સંત મંડળ સાથે પધાર્યા છે, તો સંતોના પૂજન માટે ધરમશીભાઈ કેવડિયાને વિનંતી કરીશ, હરેશભાઈ સાવલિયાને વિનંતી કરીશ, બંને ભાઈઓ આવશે, આ બંને સંતોના મંડળનું પુષ્પમાળા દ્વારા પૂજન કરશે. હવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી.
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રમાં કહેલા સંતોના ગુણો તે સમગ્ર ગુણોથી યુક્ત જેના જીવનમાં રહેલા છે આ ઉત્સવના પ્રેરક એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, વક્તા શ્રી ઈશ્વરચરણ સ્વામી, સમગ્ર સંત મંડળ અને વાલા ભક્તો, જ્ઞાનજીવન સ્વામી વિશે શું વાત કરવી એક પ્રશ્નાર્થ છે. આ સંતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડંકો વગાડ્યો, ડંકો શાબાશ છે આ સંતને. વધારે મારા હૃદયમાં એ વસ્તુ છે કે એણે 100 સંતો સ્વામિનારાયણ ભગવાને જે નિયમોનું બંધન કર્યું છે એ નિયમબદ્ધ એવા સંતો કટી તોડસો ધંધોને તૈયાર કર્યા, એ કોઈ નાની સુની વાત નથી. એક સંતને તૈયાર કરવો પરસેવે રેબજેબ થઈ જાય, જિંદગી આખીમાં નથી થતો. આ સંતે સંપ્રદાયને નિયમધારી એવા સંતો 100 અર્પણ કર્યા. સાગર કથા, સાગરનો કોઈ અંત આવે નહીં, મારા તમારા જેવાનું કામ નથી. એમાં કરોડોની અબજોના મોતી પીડ્યા, આપણી શું તાકાત ભાઈ એમાંથી લઈ શકી. પણ જ્ઞાનજીવન સ્વામી આ સંપ્રદાયમાં ઊંડાણમાં જઈને, તળિયે જઈને કરોડોની અબજોના મોતી લાવી અને આવા ભક્તોને અર્પણ કર્યા. જાય આ નાની સુની વાત નથી, આ સાગર કથાની પૂર્ણાવતિ નિમિત્તે. જેમ સાગર ઘૂઘવાટા નાખે એમાં જયારે સભામાં હું નજર કરું છું, નજર પહોંચતી નથી. અને સાગરની જેમ ઘૂઘવાટા કરે એવા ભક્તોને તૈયાર કર્યા, ભક્તોને તૈયાર કર્યા. આ કોઈ નાની સુની વાત નથી. આ જે તૈયાર કરવી ને ફોજ, એ નાકે દમ આવી જાય તે ભાઈ, પોતામાં હોય તો સામે આવે. આ કોઈ મૂર્ખ પ્રજા નથી, એનું જીવન જોવે, કેવા સંત છે એ જોવે. એ સંતે હું તો જોઉં છું નાનપણથી, એવી અને ભેખધારી એ ભેખાદરી છે આ સંપ્રદાયને માટે એનું શરીર એને ઘસી નાખ્યું. આ સંત વિશે હું શું બોલું, ઘણા વર્ષોથી હું એમની સાથે જોડાયેલો છું. કઈ પણ પ્રસંગ હોય તો મને આમંત્રણ હોય, કથા સાંભળવાની મને ઈચ્છા ત્યાં કરે, વારંવાર ઈચ્છા ત્યાં કરે. આ સંતનો મને ખૂબ ખૂબ ગુણ છે, મને તો ઠીક, પણ આખા સંપ્રદાયને આમનો ગુણ છે. હું એક બે વખત અમેરિકા ગયો, જે ઘેરે પધરામણીયા જાય ત્યાં સંતની કેસેટ વાગતી હોય. દુનિયાને પાર આ સંપ્રદાયને જો પ્રશંસાને પાત્ર કર્યો હોય તો આ જ્ઞાનજીવન સ્વામીએ. સંપ્રદાયના સુષુપ્તિ અવસ્થામાં જે ગ્રંથો પડ્યાતા એને જીવંત લાવ્યા, બહાર લાવ્યા. કેવો મોટો આધારણ સ્વામીનો ગ્રંથ, એ બહાર લાવનાર આ સંત. સંપ્રદાયના તમામ ગ્રંથો એની કથા વાર્તાનો, કથા વાર્તાથી રસ પાનારા આ જ્ઞાન જીવન સ્વામી. મારા જીવનમાં હું ખૂબ મારા જીવનને પણ ધન્ય માનું છું, ડેઈલી હું એની કથા સાંભળું છું. ડેઈલી કથાકાર મોટો નથી, પણ આવા જે સંત છે એના હૃદયના ઉદ્ગારો આપણે સાંભળીએ ને તો આપણું જીવન પવિત્ર થઈ જાય. ખરેખર જ્ઞાન જીવન સ્વામીએ આ સંપ્રદાયમાં શું શું નથી કર્યું એનું જીવન એને નીચોવી નાખ્યું. આજથી 30-35 વર્ષ પહેલા સ્વામિનારાયણ ગુરુકુલની સ્પેશિયલ ટ્રેન ચાર ધામ યાત્રાએ ગયેલી ત્યારે અમે બંને સંતો એક ડબ્બામાં હતા. આ 30-35 વર્ષ પહેલાની વાત. ત્યારથી એનું જીવન હું જોતો આવું છું. એક ધારું જીવન. શાબાશે ખરેખર એ સંતને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એને અદભુત સેવા કરી છે. ભગવાન સ્વામિનારાયણની પાસે તમે સર્વે ભક્તો, એનું શિષ્ય મંડળ હૃદયપૂર્વક ભાવના કરી કે આ સંતને દીર્ઘાયુષ આપે. ઘણા વર્ષો સુધી સંપ્રદાયમાં આવી નવી અદભુત સેવા કરે, મારા જેવાને પણ એમાં પ્રેરણા મળે. એ સંતનું શું વાત કરું, જ્યારે જ્યારે મનમાં ઉકળાટો ઊભો થાય, મનમાં મનમાં સમુદ્રની જેમ મારા હૃદયમાં પણ બોજા આવે છે. સંત પ્રત્યેના, સાધુતા પ્રત્યેના એનું જીવન આ મોટી સભા ભરી હોય ને તો આવા મોટા મોટા શબ્દો ટબા જેવા સમજ્યા એવો ઘા કરે ને. માણસો પણ શાબાશી છે એને, સત્યનિષ્ઠ સંત હંમેશા સત્ય જ બોલતા આવ્યા છે, ભક્તોના હૃદયને અસર કરે. આ યુવાન વર્ગ પેઢી એને કેવી તૈયાર કરી છે, નાના નાના બાળકોને કેવા તૈયાર કર્યા છે. હું તો એના કથા સાંભળીને હું ધન્ય બનું છું. ભગવાન સ્વામિનારાયણ નંદ સંતોને એવી ખરા હૃદયથી પ્રાર્થના કરું, હે ભગવાન, આવા જે સંત એને આવા ને આવા અનેક ગુણ આપે અને સંપ્રદાયને ખીલતો કરે વધારે ને વધારે. હે સાગરની જેમ ગુગવાટા કરતો કરે, જેમ સાગરમાં મોટા મોટા મોજા આવે એમ જો મોટા મોટા મોજા આવે નજર નાખાતી નથી. આવા ભક્તોને તૈયાર કર્યા છે. ઠીક છે, એના કેટલાક ગુણ આપણે ગાઈએ, આ તો મારા હૃદયમાં ઉભરો છે ને એટલે બોલાઈ જવાય છે. મને એમનો ખૂબ ગુણ છે, ખૂબ અદ્ભુત ગુણ છે. એવા સંત મળે ક્યાંથી ભાઈ. અંતમાં ભગવાન સ્વામિનારાયણ એને એવી પ્રાર્થના કરું મારી ઉપર અને આવા જ્ઞાન સ્વામી, જ્ઞાન જીવન સ્વામી એમનું શરીર તંદુરસ્ત રાખે. મેં સાંભળ્યું આજે થોડા બીમાર છે એટલે આવી શિકા નથી, પણ એનું તંદુરસ્ત શરીર રાખે. કુંડળ જેવું સ્વામી ગામ, નાનું હરકું ખોબા જેવડું હો, એને જીવંત કર્યું. હે આ સંતે જીવંત કર્યું અને ચારે બાજુ દેશ વિદેશમાં કુંડળ 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 થઈ પડ્યું. આવા એક સંત સંપ્રદાયમાં આવે છે તો એ કેવું અદભુત કામ કરે છે, મારે એ કહેવાનું છે. એક સંતે કેવું સંપ્રદાયમાં કામ કર્યું અને કેટલું કરશે એ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા. અંતમાં ભગવાન સ્વામિનારાયણ મારી ઉપર અને જ્ઞાન સ્વામી ઉપર ખૂબ ખૂબ રાજી થાય અને આ સંત ફૂલવાળી છે એની સંતોની એ વિકાસ પામે અને જ્ઞાન સ્વામી જેવા કાર્યો કરે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી મારું વક્તવ્ય.
વાલા ભક્તો, પૂજ્ય શાસ્ત્રી સ્વામી બહુ જ ઉત્સાહી છે, ઘણી બધી મોટી ઉંમર છે છતાંય એમના દિલની ભાવનાઓ અદ્ભુત છે. જ્યારે પણ એ પ્રવચન કરવા ઊભા થાય ત્યારે એક ધારી પૂજ્ય ગુરુજીના કાર્યો, એમની સાધુતા, એમનું જીવન જોઈ અને પ્રભાવિત થઈને વાતો કરે છે. ખૂબ ખૂબ એના દિલની ઊંચી ભાવનાઓ છે, આપણે સ્વીકારીએ છીએ. વાલા ભક્તજનો, અત્યારે આ આપણા સેશનનો સમય પૂરો.
સહજાનંદ સ્વામી મહારાજ.